ભગવાનની ભક્તિ કરતા, ધર્મ નિયમમાં રહેતા, કઈ સંકટ આવે તો ભક્તિ એવમ ધર્મ નિયમ વગેરેનો ત્યાગ ન કરે, દુઃખ જે આવે સહી. ભગવાનના ભક્ત હોય એ ભગવાનને રાજી કરવા માટે ગમે તે કરવું પડે તો એ કરી લે. ભગવાનને રાજી કરવા માટે શું ન થાય એને આવી ખુમારી શું ન થાય. તો ભાવથી સાંભળો આખ્યાન. વળી કહું વાત હરે જાનની અમાર
Oh,
નલનપુરી નામે એક નગરી છે, ત્યાં વીરસેન નામે રાજા રાજ કરે છે. એને એક પુત્ર છે રાજકુમાર, એનું નામ નળ છે. રૂપમાં જોવો તો એવો, ગુણ જોવો તો એવો, સ્વભાવ જોવો તો એવો, આ ઉદારતા નિર્મળતા વગેરે ગુણોની ખાણ છે આ રાજકુમાર. મહાબળિયો આ કુમાર એના આવા બધા ગુણો સાંભળ્યા એટલે દમયંતી નામની રાજકુમારીને એમને વરવાનું મન થયું. એને મન નિર્ણય લીધો કે વરવું છે એ નળ ને બીજા પુરુષ તાત ને ભ્રાત. પરણું તો નળ ને પરણું, હા નહીતર કુમારી મરું, આવી નિષ્ઠા એને લાગી ગઈ. મનોમન દમયંતી એ નળ ને વરવાનું નક્કી કરી નાખ્યું. આ વાતને એના પિતા જાણતા નથી. એના પિતા એ તો સ્વયંવર રચ્યો. સ્વયંવર માં તો એવું હોય બાદ બાદ ના માણસો આવે, કન્યા જોવા નીકળે, એને જે ગોઠે એને વરમાળા પહેરાવે. કન્યા તો જેટલા આવ્યા હોય ને એટલા બધા એને ગોઠતી હોય, પણ કન્યાને જે ગોઠે એને એ વરમાળા પહેરાવે. સ્વયંવર ની રચના થઈ, મોટો જબર મંડપ ન ખાણો, ખૂબ માલકોર શોભા કરાવવામાં આવી, આમ વ્યવસ્થિત બધા આમ આસનો ગોઠવી દેવામાં આવ્યા, લાઈનસર ખુરશીઓ નાખી, ગોળ ગોળ ખુરશીઓ નાખી છે. રાજકન્યાને આવવાનું છે બધા વર ને જોવા. હવે માલકોર કેટલાય બુઢા રાજાઓ એ આવી ગયેલા, હા ફણવાન લાલે છે, અમુક અમુક ના દાંત પડી ગયેલા ને તો નવા ચોકઠા કરાવીને આવેલા, અમુક ને વાળ થઈ ગયેલા ધોળા તો હમણાં નીકળે છે ને પેલું વાળ કાળા કરવાનું, એ બધું માથામાં ચોપડી ને કાળા વાળ કરીને આવેલા. હવે ગેટ આવીને બધા બે ગયા. જીવને પૈણેતર કેટલું વાલો છે, પણવાનું તો કોણ જાણે ક્યાંથી આને ગરી ગયું છે, નીકળે મને કયો. ઘણા ને તો આમ પૈણેતર મળતું હોય ને તો આમ તૈયાર જ હોય. એ ગ્રસ્ત ના ઘરમાં ધણી ધણિયાની બે ઝઘડી સમજ્યા, અને બ્રાહ્મણ બરોબર લોટ માંગવા ગયેલા. ઓલો ભાઈ ખીજાણો કે બહુ ડાય ધાન બ્રાહ્મણ ને દઈ દઈશ કે. ઓલો બ્રાહ્મણ આવ્યો તો લોટ લેવા, પણ બીજું લેવા હાથ લંબાયો, એ કે લાવો લઈ જાઓ. બોલ્યો કે મુરા લોટ લઈ જા શક્તિ, તો કહેવાનું હોય દેવાનું નું. આમ ઘણા ને તો મળતું હોય તો પરિણેતર તમારા આમ તૈયાર જ હોય, વાટ જોઈને જ ઉભા હોય. આવી ગયા હજારો માણા પરિણેતર માટે, બધા આવીને સૌ સૌને સ્થાને બેઠા. એ વખતે નારદજી ઉભી ચોટલી તંબુરો વગાડતા નારાયણ નારાયણ કરતા સ્વર્ગમાં પહોંચ્યા. ઇન્દ્ર ને જઈને વાત કરી, ભોલામણા શું દમયંતી ની કથા કહો હો, એનું રૂપ, એના ગુણ, એનો સ્વભાવ. જઈને હળગઈ હો નારદે, ઇન્દ્ર ને ધર્મ ને અગ્નિ ને વરુણ ને ચારે ની વાત કરી. જો માનો ને મારું તો એ કન્યા તમારે પણ યોગ્ય છે. એ ભીમસેન ની દીકરી તમે પરણો, સસરો બનાવો એને ભીમસેન ને. તમે આમ કહ્યું, ખૂબ વખાણ કર્યા કન્યાના, એટલે આવડા ને પણવાનું મન થયું. એ કે અમે પણ એમાં હું હવે હળગાયું હતું, એકને કીધું હોત તો વાંધો નતો, ચાર જણા ને કીધું, હવે કન્યા એક, ચાર જણા પણવા તૈયાર થયા તો બધું ગડબડ થયું. ઇન્દ્ર કે મારે પણનું, ધર્મ કે હું પણનું, અગ્નિદેવ કે આપણે હું વાંધો, વરુણ કે આપણે, આ બધા દેવતા હો, પણ પૈણેતર તો એને બહુ ગમે. એટલે શાસ્ત્રમાં લખ્યું ભગવાન ના સાધુ મોટા છે. મોટા શું કામ, તો કે પૈણેતર ઉપર ખાર છે એટલે મોટા. એટલે દેવતાઓ કરતા સંત મહાન છે. દેવતાઓ અનેક રૂપ ધરી શકતા હોય, સંત ભલે અનેક રૂપ ધરેવા ને શક્તિમાન ન હોય, પણ એ દેવો ના કરતા ઇન્દ્રાદિક ના કરતા સાધુ મહાન છે. કારણ કે ઓલ્યા ને પૈણ્યતર વિને નથી રહેવાતો, અને પૈણ્યતર નો અભાવ એટલે મહાન. એ ચારેય જણા પણવા તૈયાર થયા. નારદ કે પણ તમે ઉપડ્યા બધા પણવા, પણ વાત તમને ખબર નહી હોય કહી દો તો શું? તમે દમયંતી નક્કી કર્યું છે મારે નળ ને જ ભરવું, એમ એની ઈ તેક તજાવી ને તમે વરો તો મરદ કેવા હોય. ઓલા દેવતાઓ કે નારદ પણ ઈ કેમ ભરે નો હું થાય? નારદ કે બળ હું આપું. આમ જુઓ નળ છે ને બિલકુલ અંતરે નિર્મળ છે, તમે જેમ કેશો ને એમ કરશે, પોતાનું પ્રિય છોડશે ને તમારું પ્રિય કરશે. તમે એને કહો તમારે અમારા વખાણ કરવાના છે, નળ તમારા વખાણ કરશે, એટલે તમે યા તમને આ રીતે. ભલા ચારેય જણા આવ્યા નળ આગળ, અને નળ ને કે છે ભલામણ તું કન્યા આગળ જા, અમારા ખૂબ વખાણ કરીને તારી અવગણ ના કરે. માણા ને પૈણેતર ચડે ને તારે ભાન ન રહે, કોક ને હું કહેવાય. ઠીક હે, તું તારી આમ નિંદા કરજે અને અમારા ખૂબ વખાણ કરજે, અમારે પણ છે. નળ કે બહુ સારું, આને તો કઈ બહુ એવું નતું ભણવાનું તાન. દમયંતી આગળ ગયો, જઈને વાત કરી કે દમયંતી ઇન્દ્ર તને ચાહે, અરે અગ્નિદેવ તને આજે ચાહે, ધર્મ ને વરુણ આજે તારા ઉપર મોહિત છે, એવા દેવતાઓને મેલીને મારા જેવા માણાને હું પરણી કરવાનું છું. તારે જો સુખ્યા થઈ જવું હોય હે તો એની હારે લગ્ન કરી કે, તો તારા તોલે જગત માં આવે કોણ? દમયંતી કે નળ હું છે ને એક વાર વરી ચૂકી છું નળ ને, હવે જો દિલ ડગામું તો પતિવ્રતા પણ જાય. શું જોરદાર શબ્દ! હવે ડગામું જો દિલ ને તો પતિવ્રતા પણ જાય. દમયંતી કહે છે એક વાર વરી એ વરી, હવે દિલ ન ડગાવું, ખલાસ થઈ ગયું, પટોળે ભાત પડી ગઈ, પૂરું થઈ ગયું. બોલે આવીને કહ્યું નળે ઇન્દ્રાદિક ને, એ તો માનતી નથી. ઇન્દ્રાદિક ન માને તો આપણે છેતરવી, બીજું હું? સ્વયંવર માં આવીને બહુ બેઠા બધા હોવ, નળ રાજા પણ આવીને બેઠા છે, અને ઓલ્યા ચારેય નળ નું રૂપ લીધું. હમ હવે એક નળ હતો એના બદલે નળ થઈ ગયા પાંચ. વિચાર કરો, પાંચ નળ રાજા. દમયંતી આવી ભગવાન સ્મરણ કરતી કરતી હાથમાં પુષ્પમાળા લઈ સોળે શણગાર સજા છે, બધા રાજકુમારો સામે જોતી આવે છે. એને નક્કી હતું મારે નળ ને શોધી ને વરમાળા પહેરાવાની છે, બીજા ભલે ને કેટલાય આવ્યા હોય સો ગઠા પહેરી પહેરી શું લેવા. અમુક તો કાળા બહુ હતા ને, એમ લોટ બોટ સોંપડીને ધોળા થયેલા. ઘણા માણસ ને કાળા સાંભળવું હોય ને તો મોઢે લોટ લગાડે, ડબલામાં આવે લોટ, એમ ધોળો લાગે. પાંચેય નળ થઈ ને બેની કે આ તો પતિવ્રતા નારી હતી, અને નિષ્કવાન સ્વામી લખી દીધું છે, નજર ફેરવી ને ચારેય બાજુ બોલ્યા પાંચ નળ બેઠેલા. એ પાંચેય હામું જોયું તો ખબર પડી ગઈ કે અસલી નળ આ છે. તમે કહો કેમ ખબર પડી ગઈ છે? નિષ્કવાન સ્વામી તો આમાં લખે છે, પતિવ્રતા ધર્મ થી પડી છે ઓળખાણજી, ખબર કેમ પડી ગઈ દમયંતી ને કે અસલી નવા આ છે? આપણે એમાં લખ્યું કે પતિવ્રતા ધર્મ થી ખબર પડી ગઈ, પણ આપણે કલ્પના કરીએ દમયંતી હાર લઈને ગયા ને, એટલે પાંચે નળ બેઠેલા. દમયંતી ને ખબર કે જે અસલી નળ છે ને એને બહુ પણવાનો વેગ નથી. દમયંતી ની આજે ઉભી રહી હાથમાં ફૂલ લઈને સામે, અને બોલે ચાર નકલી હતા ને એ માથા માંડ્યા લંબાવા, સમજાય? બહુ જાજી ધર હાલેલો ને ટેવાઈ ગયેલો માકડો બળી દેવાય ને, એની મેળે ધર લેવા ધોડે. હિમ આવડા એને કર્યું, સમજ્યા? ડોકા લાંબા કરે, આઈએ આઈએ, આમાં નાખો હાર, આમાં નાખો. અને જે અસલી નળ હતો ને એ તો નીચું જોઈને બેઠેલો, સાનું માનું, હા, નીચું જોઈને એ ભગવાન નું ભજન કરતો, એટલું જોઈને. કારણ એને એમ હતું કે આવડા લઈ જતા હોય તો આપણે ઉપાય દઈએ. હા, એ હા છે, બીજું. એટલે દમયંતી ને ખબર પડી ગઈ કે આવડો અસલી છે. એટલે એના ગળામાં હાર પહેરાવ્યો, એના ગળામાં હાર પહેરાવ્યો ને બોલે ચારેય ના મોઢા ઢીલા થઈ ગયા. બિચારા દેવ ખરા, પણ આવું થયું લ્યો. એટલી બધી પછી રીહી ચડી, અને મનમાં એમ નક્કી કર્યું કે આવડાને હેરાન હેરાન કન્યા પર એનું ધાર્યો ન થયું. એટલે રીહી ચડી, કામના માંથી ક્રોધ ઉદભવ્યો, કામાત ક્રોધ બી જાય તે ગીતા બોલે. રીહ ચડી ગયા હોવ ને સ્થાનકે, પણ ત્યાં જઈને ઇન્દ્રે કલયુગ ને બોલાયો. કલી અહીંયા આવો, કલયુગ બોલો, શું કામ છે? તો કે નળ માં પ્રવેશ કર, પ્રવેશ કર, માળો અમને મળતું તું એ વચ્ચે આડો આવી ની લઈ ગયો. આને બિચારાને જોતું નતું સામેથી ને એવું, તો એટલે એને રીહ ચડી. એનો કહેવાનો આશય તો તું આવ્યો શું કામ ન્યા? આવું થાય ઘણી વખત, તું ન્યા આવ્યો શું કામ? તું આવ્યો ત્યારે અમારા હાથમાં ગયું ને બધું. કલયુગ ને આજ્ઞા કરી, કલયુગે નળ રાજા માં પ્રવેશ કર્યો. સ્વામી લખી દીધું, ત્યારે નળ મતે રતિ નવરહી રમ્યો જુત વિદ્યા ભ્રાત સાધ. રાજ સાધ સુખ સમૃદ્ધિ લીધે સિદ્ધિ કર્યો અનાત. રાજ સાધ સુખ સમૃદ્ધિ લીધે સિદ્ધિ કર્યો અનાત. બધોય લૂંટાઈ ગયો, એમનો બુદ્ધિ રહી નહીં, દ્યુતિ વિદ્યા રેમાં ભાઈ યારે બધું હારી ગયા. નળરાજ પંડો પંડ થઈ ગયા બે માણસ. અને પછી એના સગા સંબંધીએ એક લુગડું પહેરવા આપી અને પૂર બહાર કાઢ્યા છે. મોટા વનમાં જ્યાં કોઈ ખબર ન લે એવી જગ્યાએ મોકલ્યા. જળ તાણે જળ નવ મળે, અનટાણે ન મળે અન્ન. ભૂખ પ્યાસ ના ભેળા ભમે, દુઃખ માહી નિગમે દાન. જ્યાં મનુષ્ય માત્ર ન મળે એવા વિકરાળ વનમાં હવે એકલા રખડે. હિંસક પ્રાણીઓ ખરા થઈને ખાવા આવે તો એ શરીર ની સંભાળી લેતા નથી. ભયંકર જંગલમાં ભૂત ભૈરવ ભયંકર ભીના કરે. કેટલાય દુષ્ટ પ્રાણીઓ આવીને દેહ ને દમે છે. બધું સંકટ આપે સહે, કોઈ ન કહે. વિચારવા જેવી કથા એ છે કે જેને સંકટ શરીર માં પછી અણુ જેટલો આવ્યો નથી, તેને સંકટ સામટું પડ્યું જે કહેવાય નહીં મુખથી. ઉઘાડા પગે જંગલમાં ફરે છે, પગમાં અતિશય કાંટા વાગે, લોહી ની ધાર થાય છે, તો એ હૃદયમાં અકળાતા નથી, ધીરજ ધારી છે, રાત દિવસ એમ રડવડતા અનવિના કેટલાય ઉપવાસ પડ્યા છે, વનમાં ફર્યા કરે. ભયંકર વન, વિકટ વાત, જ્યાં જાય ત્યાં સંકટ, રાત દિવસ અખંડ દુઃખ આવા જંગલમાં રખડે. ભયંકર જંગલ, બલબલાના ચિત્ત ચડી જાય, તેમાં રાજા ને રાણી બે રડવડે, અપરંપાર કષ્ટ પડ્યું. કેટલાય પગમાં ગોખરો, કાંટા, રંગઠા વાગ્યા, કોંચ, કદરો, કર્ણ આ બધા અંગમાં વાગે છે, શરીર આખું હોજી ગયું છે. પશુ ને પંખી વનમાં પરસ્પર ભૂંડા ભયંકર શબ્દ બોલે, સયા ના જાય શ્રવણે, એવા વનમાં એકલા બચારા રખડે. હે જિનિશા માહી નીચા નિશાચર ફરે, રાત્રિમાં નિશાચર આવે રાક્ષસ, હરે પશુ પક્ષી ના પ્રાણ થપાટો મારે, પશુ પક્ષીઓના પ્રાણ હરે, કાળા બરાડા પાડે છે પશુ પક્ષી. એવા મનમાં નળ રાજા અને દમયંતી રાણી માણસ વિપત્તિ પડે ને ત્યારે સુખ ને ન યાદ કરે, હા સુખ ને ન યાદ કરે, પોતે જે સુખ ભોગ્યું હોય ને એને યાદ ના કરે, ભૂલી જાય. સંકટ આવે ને એ વખતે માણસ જો આગળ સુખ ભોગ્યું હોય એને યાદ કર્યા કરે ને તો સંકટ વધી જાય, દુઃખ વધી જાય. આપણા જીવનમાં જયારે દુઃખ આવે ત્યારે આગળ જે જે સુખ ભોગ્યું હોય ને એને માણસ આવ ભૂલી જાય, સદંતર માની લે કે મેં કોઈ બી જન્મ પછી સુખ જ નથી ભોગવ્યું, હા તો દુઃખ ઓછું થાય. આ સુખ ને નથી સંભાળતા તો સુખ સિંધુ ને સંભાળે છે. જેમ જેમ વિપત્તિ પડે તેમ તેમ મનમાં રાજી થાય, અવાજ દો. આવી રીતે રાજા ને રાણી વનમાં ફરે છે, એવા વનમાં ઋષિઓ રહે છે ને, ઋષિઓ કેવાય, એને અન્નનો આહાર નહીં, ઇબ્રાહીમ માંસાહારી, આવા તો ઋષિઓ રહે છે. રાજા ત્યાં જાય ખબર પડે કા તો રાક્ષસ જેવા ઋષિ, એટલે રાજા તરત ત્યાંથી ચાલી નીકળે. એમ કરતા કરતા કેટલાય દિન વયા ગયા, ત્યારે રાજાને એક રાત્રે વિચાર આવ્યો કે ગજબ થઈ ગયો, કેવો સુખી હતો, માં આનંદમાં હતો, દુઃખ માત્ર નહોતું, પણ આને પૈણો ને ત્યાંથી કઠણાઈ બેઠી ગયો. નળને વિચાર થયો, આનો મેં હાથ પકડ્યો ને ત્યાંથી હું દુખી દુખી થઈ ગયો, રાણી ખાણી સર્વે દુઃખ ની, આમ વિચાર્યું. રાણી દુઃખ માત્ર ની ખાણી છે, માટે તજી દેવ ની રાત અરજી રાતે નળ ઉઠ્યો, એના ભાગનું અડધું કપડું કાપી લીધું. પછી અરધું અંબર લાય અરધ રાતે, ચાલી નિસર્યા વળી નાળ નરેશ, નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પુરાણ કલે. રાજા તો દૂર દૂર વયો ગયો, વિકરાળ વન ની વાટમાં સવાર થતા દમયંતી જયારે જાગી ત્યારે પોતાના સ્વામી ને ન જોયા. દમયંતી પોખ મૂકી ગોર જંગલમાં એ નારી અતિશય રડી પડી, અતિશય રડી પડી, અતિશય રડે, પોકાર કરે છે, હે રાજન, હે મારા સ્વામી, હે પતિ દેવ, કોણ સાંભળો, બે આંખે માંથી આંસુડા ની ધાર ચાલી છે. રડતા રડતા એ રાણી કહે છે, એ નામ તમે મને એકલી ઘોર મંગલમ માં રડતી મૂકી, બીજું તો કઈ નહીં પણ પતિદેવ હું પતિવ્રતા નારી છું, મારું અબળાનું તન છે, તમારા વિના મારી કોણ જતન કરશે? જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શીરી તમા, હે દેવ દીધું દુખ તે સામટું, દેહનું ના વિચાર્યું તે ચિતમાં. આમ વિચાર કરતા તો એ લડસડીને પૃથ્વી ઉપર પડી ગયા, દમયંતી બે હોશ માં આવી ગયા. નલ વિયોગે નારને, નયને નદી ચાલી નીરની, કલાક પછી એ નારીને મૂર્છા ઉતરી ઘોર જંગલમાં, આંખો ઉગાડીને ચારે બાજુ જવે છે, ભયંકર વન દેખાય છે, પડતી આખડતી વળી ચાલી એકાએક વનમાં, નારી ને પોતાના પતિ માંથી નિષ્ઠા ટળી નથી. કથા આ સમજવા જેવી, આવું થયું તો એ પણ પોતાના પતિ નો અવગુણ આવ્યો નથી, મનમાં એમ નથી થયું કે આને હું કામ પણ નહીં, એમ આવું નથી થયું. નાદ ગાલ તો ખ્યાલ આવે છે ને તમને, ઘડીએ ઘડીએ ગાઢ થાય, ઘરે રે આને હું ક્યાં પણ નહીં, ત્યારે બીજો કોઈ છે, બીજો હું શું. માણસ ના મન છે, કહેવાય નહીં કાંઈ, બોલો કઈ કહેવાય જ નહીં, અમુક ના ઘરમાં દેવું કઈ કહેવાય જ નહીં, બસ કહેવાય નહીં, સહેવાય નહીં, રહેવાય નહીં ને ક્યાંય જવાય નહીં, ઉપાધિ નો પાર જ નહીં. આમનામ પીડા પામે છે, એકલી જંગલમાં રખડે, હે નાળ કરતી રખડે, અને મને રાજા પણ બિચારો એકલો રખડે છે, એને પીડા નો પાર નથી રહ્યો. પણ હકીકત એ છે, સત્ય ન મૂકે અને ધર્મ ન ચૂકે, આ મહાનતા છે દમયંતી ને નળ ની, સત્ય ન ચૂકે અને ધર્મ ન મૂકે. શું કહીએ ધીરજ તે હતણી, આમ તો કેટલું કષ્ટ સહન કર્યું. સ્વામી લખે છે, કહેતા કહેવાય એમ નથી બધું, રાત દિવસ રડવડતા વળી વહી ગયા વર્ષ બાર, બાર બાર વર્ષના વાણા વાયા સ્વામી કહે, અને ત્યાર પછી પોતાના રાજ્યને પામ્યા, અને ભાવે ભગવાન ભજ્યા. એટલું કળી વળી કરી ગયો તોય ન ચડ્યા સત્યથી નિદાન, તોય ન પડ્યા સત્યથી. લે સાંભળો, ભગવાન ના ભક્ત સત્ય રાખે, હાણ સાધુ સત્ય રાખે. સ્વામી આ કથા ઉપર સાર લખે છે, એમ સાધુ ને સત્ય રાખું, રાખવી દ્રઢમતી ધર્મ માં. સત્ય રાખો, દડમતી ધર્મ માં રાખો, સુખ દુઃખ શરીર આવે તો ભલે એ સાખો, પણ કોઈ દિવસ ધર્મ ન છોડો. ધર્મ સમધન નથી. નર નારી ને નિદાન ધર્મ રાખો. માણસ ધર્મ મૂકી દે છે ને સુખી થવાની આશા, એટલે એ ધર્મ છોડીને મનમાં માને હું સુખી થાય. સુખી નથી થતો ભાઈ, દુખી થાય. ભગવાન સ્વામિનારાયણ ના મહાન ભક્ત થઈ ગયા ભાવનગર માં, જેનું રૂપાભાઈ નામ છે, જ્ઞાતે દરાસિયા હતા, મહાન ભક્ત થઈ ગયા. એના જીવનની કથા બહુ સમજવા જેવી છે. સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે, ભાવનગર દરબાર ને ત્યાં નોકરી કરતા, પણ જીવન બહુ પ્રામાણિક. રાજ્યમાં નોકરી કરતા પણ જીવન અતિ પ્રામાણિક. કોઈને પીડવા નહીં, કોઈની લાંચ લેવી નહીં, કોઈ દિવસ અનિતિ કરવી નહીં, આવું એનું જીવન. માણસ સત્તામાં હોય ને તો પાપ કર્યા વગર રહેતા નથી. બીજાને હેરાન કરે, પોતાને સત્તા આવે ને એટલે બીજાને કનડગત કરે કરે ને કરે. તમારે એવા તો કોક જવલ્લે વિરલા હોય, કોક જવલ્લે વિરલા હોય કે જે સત્તામાં હોય ને તોય પણ શાંતિથી લોકોનું રૂડું કરે, બહુધા પણ ઓછા. આ તો રાજાને ત્યાં નોકરી કરે છે, તોય પણ બહુ પ્રામાણિક જીવન. કે સત્તા ઉપર આવીને માણસ નીતિ રાખે. આ રૂપાભાઈ રાજાના દરબારમાં રહે છે અને અતિ પ્રામાણિકતાથી નોકરી કરે. કોઈ દી લાંચ લેવી નહીં, કોઈનું ખરાબ કરવું નહીં. હવે એમ કરતા કરતા એમની પ્રામાણિકતા ઉપર બીજા જે માણસો ખરા ને અપ્રામાણિક, એમને બહુ રીસ ચડવા માંડી. સમજ્યા? આ નોકરીઓમાં એવું હોય, જે સ્ટાફમાં એક માણસ જો પૈસા ન ખાતો હોય ને તો એના આગલા પાછલા કોઈને ખવાય નહીં. લાગટ જો ખાય તો જ હાલે. એક જણો ખાવાનું બંધ કરે એટલે બધાને તકલીફ આવે. એટલે જે માણસ પૈસા ન ખાય એ માણસ ઉપર આખા સ્ટાફને બહુ આમ રીસ ચડે. આ ક્યાંથી ગરી ગયો આમાં એમ. તને બીક લાગે ને કે આ ખાતો નથી એટલે નહીં ને આપણું કોક દિવસ કઈક બહાર ઉપાડશે. એ ખાતો હોય તો વાંધો નહીં. એટલે લોકોને બહુ રીસ ચડવા માંડી. એટલે રાજાને ધીમે ધીમે કાન ભંભેરણી કરવા માંડ્યા લોકો. બધા શિકાર કરવા જાય, કોઈ દિવસ રૂપાભાઈ શિકાર કરવા ના જાય. એમ કરતા એક વાર બધાએ કહ્યું કે મહારાજ, આ રૂપાભાઈને તમે પગાર આપો છો, સારો, બધી વાત સાચી, પણ કોઈ દિવસ તમારી યાર શિકાર કરવા આવ્યા? રાજા કે હવે એ તો ન આવતા હોય, નો આવતા કે એમ નહીં, એને તમે ઓળખતા નથી, એ બિલકુલ માણસ મન મૂકી, એને ધાર્યું હોય એમ જ કરે. તમે કહી દો, હલ્યો આવજો શિકાર કરવા, આવે કે જ એ શિકાર ન કરે. બોલો, તમે કહો તોય ન કરે. રાજા કે એ તો હું કહું તો જ કરવું જ પડે ને, મારો નોકર કે કહી દો, પણ બહુ તમારે એવું હોય એટલે કહી દો. રાજાને ચડાવ્યા. સમજ્યા? એકવાર રાજાએ કહ્યું કે રૂપાભાઈ આજ તમારે શિકાર કરવા આવવાનો. રૂપાભાઈ કે મહારાજ હું શિકાર કરતો ન હાલે, અમે કે એમ કરવાનું હોય ને તમારે. રૂપાભાઈ કે હાલો ને, અરે રજાઈ ઓરે હોય એમાં હું, આપણે ક્યાં ન્યા મારવું છે કોઈ. હવે ગોળે બેસીને શિકાર કરવા ગયા. એક ભૂંડ ની પાછળ પડ્યા જંગલમાં. સમજ્યા? હવે મોટો જબર સુવર ભાગતા ભાગતા ભાગ્યો, એમાં એક કાંધવું છે ખડનું, એમાં ગરી ગયો. એટલે રાજાએ હુકમ કર્યો કે બધા સાથીદારો આ કાંધવાની ફરતા ફરતા વીટાઈ જાય, અને પછી છે ને ભડાકા કરીએ છીએ કે જેની તરફથી, હા, જેની બાજુથી સુવર નીકળે એને ગોળી મારી દેવા. આવું નક્કી થયું. હવે ઉભા કર્યા ગોળ ગોળ, પછી ભડાકા કર્યા, એમાં સુવર નીકળીને ભાગ્યો. તે બરોબર દેવ યોગે રૂપાભાઈ ની આગળથી જ નીકળે. રૂપાભાઈ ભડાકો તો કર્યો પણ જાણી જોઈને ઊંચો કર્યો, અધે બોલો મરે નહીં ને, કારણ કે આ ભક્ત હતા. હવે એ રાજા એ જોયું, બીજા બધા એ જોયું, કારણ કે હાવ જાણી જોઈને એમ કે આને નથી માર્યો એમ. એટલે રાજા ખીજાણા એના ઉપર. રાજા કહે છે કે તમે હાવ અમને દૂ બનાવો છો, અને બોલ્યા ચાર પાંચ જણા પડખે આવી ગયા. હો એ કહે છે કા રાજા જોયું ને તમે, અમે કહેતા ને તમને આપડો આ ન કરે કેતા કે નહીં, બોલો અમે કહેતા હા શું કે નહીં, અમુક નો જો આ જગત માં તમારે ઘડીક થાય ને એમ કે બોલો અમે કહેતા એ બરાબર ને, મારી જાય પડખે આવીને વાત કરે, કર્યું હોય બધું એને નહીં એટલે ઉભું તોય કે અમે કહેતા એ બરાબર ને. પછી રાજાને બહુ રીહ ચડી એટલે રૂપાભાઈ ને નોકરી માં જ રજા આપી દીધી. ઘરે આવ્યા, નોકરી બંધ થઈ ગઈ, હવે બીજો કઈ ધંધો ન મળે, ભગવાન નું ભજન કરે છે. એમ કરતા કરતા ઘણા દિવસ ગયા, ઘરમાં તો હવે દાણા ખૂટવા માંડ્યા, કારણ કે આવક વિના શું ખાવું. છ મહિના ગયા, ભગવાન ભજ્યા કરે છે પણ એમણે ટેક ન મૂકી. હવે છ મહિના ગયા ત્યારે રાજાની રાણી એને યાત્રા કરવા જવાનું હતું ગંગાજીની, એટલે મનોમન રાજા વિચાર કરે છે કે એમને યાત્રા કરવા જવું છે પણ સાથે આમ મોકલ્યા જેવો પાત્ર માણસ કોઈ જડવો જોઈએ ને. એટલે રાજાને ત્યાં જુનાગઢના એક નાગર દીવાન, ખાનગી દીવાન તરીકે ત્યાં રહેતા, એટલે એને વાત કરી કે દરબાર જે પ્રમાણિક માણસ હતો ને એને તમે રજા આપી દીધી. તો કે કોણ? તો કે ઓલો રૂપોભાઈ. તો કે એમાં હું બોલાઈ ગયો ને? આ તો રાજા ને. પણ કે છ મહિનાથી આપણે એને પગાર નહીં થાય. તો કે આપી દો, એમાં શું કહી દો કોઠારે. તે છ મહિના નો પગાર લઈને માણસ તેડવાયો, છ મહિના નો પગાર આપી દીધો ને કે હાલો તમને દરબાર બોલે. ભગવાન ની ભક્તિ કરી અને નિષ્ઠા રાખી તો ભગવાન ને સહાય થાય અને બેઠા છ મહિના નો પગાર મળ્યો. પછી છ મહિના એને કઈ નોકરી ન કરી એટલે કઈ બીજે ત્રીજે જઈને ગપ્પા માર્યા કે બજારે બેઠા એવું નતું કર્યો, છ મહિના ભજન કર્યું વખત. જોડે આપણા જેવી ટેવ હોય તો એમ થાય બરાબર છે. નવરા હતા એટલે ગંજી પતેરી માં અહીં કઈક એક છે ઓલું ભૂંડ નિવાસ, ત્યાં બધા કાઠિયાવાડી બાબા ગંજી પતે રમે. મને એક જણા દેખાડ્યું નેકરા ભૂંડ આટા મારે પડખે ગટર. એક વાર હું દવાખાને મને લઈ ગયા હતા ને ત્યાં પડખે જતું, મેં એનું નામ ભૂંડ નિવાસ પાડ્યું. આમ બે ચાર બાઈટ જમી ગયેલી હોય ઊંસા થઈ જાય, આમ પાનું નાખે ને ઊંસા થઈ જાય. આને તો ભજન કર્યું હતું છ મહિના. વિચારવા જેવું એ છે, છ મહિના નિરાતે ભજન થયું અને બેઠા ઘરે પગાર આવ્યો. રાજા બોલાવે, રૂપાભાઈ ગયા શું કામ છે? તો કે રાણી સાહેબ ને યાત્રા કરવા જવું છે તો તમારે હારે જવું પડશે. આ કે હું એકલો ન જાઉં, હારે માણસો મોકલો. તો કે માણસ મોકલી, સાઠ માણસ હારે મોકલી, અને જાહો જલારી રથ વેલડા ને એ બધા દાસ દાસીઓ રાણી યાત્રા એ નીકળ્યા. રૂપાભાઈ મુખ્ય આગેવાન. યાત્રા કરતા કરતા બધે યાત્રા એ ફર્યા ને પાછા આવતા કોઈ તીર્થ માં રાત રહેલા. હવે રાત્રે પેલા રાણી એ દાસી ને મોકલી કે રૂપાભાઈ ને કહો તમને રાણી એકાંત માં મળવા. રૂપાભાઈ ને વાત કરી કે તમને રાણી બોલાવે છે. રૂપાભાઈ કે ક્યાં છે? તો એકાંત માં. રૂપાભાઈ વિચાર કર્યો, રાત્રિ નો સમય છે અને કોઈ પરનારીને એકાંતમાં મળવું એ ખરેખર આપણો ધર્મ ન કહેવાય. એટલે રૂપાભાઈ દાસીને કહી દીધું, કહી દીજો કે નહીં મળવા આવે, સવારે મળવું હોય તો મળશું. એટલે દાસીએ જઈને કહી દીધું કે રૂપાભાઈ ચોખ્ખી ના પડી. એટલે રાણીને મનમાં રીહ બહુ ચડી. યાત્રાએથી હવ પાછા આવ્યા, સારી રીતે યાત્રા કરાવીને આવ્યા એવું રાજાએ જાણ્યું એટલે રૂપાભાઈને સારું ઇનામ આપ્યું અને થોડોક પગાર પણ વધાર્યો. પણ ઓલી રાણીને ડંખ લાગી ગયેલી ને એટલે રાજાને કાન ભંભેરણી કરી અને દિવસો જતા રૂપાભાઈને વળી નોકરીમાંથી રજા અપાવી દીધી. વળી રૂપાભાઈ ઘરે ગયા, એ ભગવાનનું ભજન કરે છે, બીજી કાંઈ વાત નથી. એમના ભજન કરતા કરતા 12 મહિના વ્યા ગયા. બહુ સમજવા જેવી આ કથા છે. ત્યાં
રાજા ને રાણી ના બધા દાગીના ઘડાવવા હતા, એટલે એક માણસ ને ભુજ મોકલવો હતો. રાજા મનમાં વિચાર કરે છે કે એવો લાયક માણસ કોણ છે કે જે ભુજ જઈને બધા દાગીના ઘડાઈ આવે, ને એમાંથી એમ કે કોઈ એક નંગ કે જરાય સોનું ખાઈ ન જાય, આવો માણસ કોણ હશે એમ વિચારમાં પડ્યા. કોઈ માણસ આમ મળે ને, ત્યાં વળી યાદ આવ્યું કે એવો ખરેખરો માણસ આમ પ્રમાણિક કહીએ તો રૂપોભાઈ હતો. કે વળી 12 મહિનાનો પગાર લઈ ઘરે ગયા અને આપ્યો અને એમને તેડીને લેવા. વળી નોકરી રાખ્યા કે તમારે એક કામ કરવાનું. શું? તો કે ભુજ જવાનું છે. સુભાભાઈ કે સારું, પણ હું એકલો ન જાઉં, સાથે થોડાક માણસો મોકલો, હિસાબ લખનારા પણ મોકલો. તો સારું, સાથે માણસો મોકલ્યા. જામનગરમાં જઈને મોતી લીધા, નંગ લીધા અને પછી ભુજ ગયા. અને ઘણું સોનું હારે આપેલું, ઘણા દાગીના ઘડાવાના હતા, ત્યાં ઘણું રોકાવું પડે એવું હતું. હવે હારે મોકલેલા ને એ બધા માણસો રૂપાભાઈ ને કે રૂપાભાઈ સમજી જવા જેવું છે. હમ કે શું? આ કડે મધ ને માખ્યું વિનાનું, તમને રાજા વારે વારે નોકરી માંથી કાઢી મેલે છે, વળી બોલાવે છે, આનું શું ઠેકાણું? કે લાયક છે? ઓ લાયક. આ ક્યારે રજા આપી દે નક્કી? ત્યારે હવે કાઢી મળે નક્કી? હું માટે સોરા એટલું સોરી લીધા જેવું છે. હા, અને આવું હોય હો, અમુક માણસો આપણે રાખ્યા હોય ને ઓફિસમાં, પછી એને ખબર પડે ને કે મને રજા ક્યારે આપી દે, એને હું ખાતરી, એટલે લેવાય એટલું લઈ જ લે. કારણ કે હું ખબર ક્યારે મંદી આવે ને ક્યારે આવડા બંધ કરી દે હડાપ લેવાનું. એટલે ઓલ્યા કહેશે લઈ લો લઈ. રૂપાભાઈ કે ખબરદાર, બોલતા જ નહીં કે છે. કે શું કહો છો? કે હું નહીં ચોરી કરું અને ચોરી કરવા પણ નહીં દઉં. હું છું ને ત્યાં સુધી તમારે આમાંથી એ કાંઈ પણ નહીં લેવાય. એટલે ઓલા બધા ચૂપ થઈ ગયા. મારી બેટી વધારે વાત કરીશું ને તો જઈને રાજાને કહે ને આપણી ગાણી નીકળી જાય. કાંઈ બોલે ચાલે, પણ મનમાં એટલી બધી રીહ ચડી, ન પૂછો. હા, એટલી બધી રીહ ચડી. એ તો આવ્યા ઘરાણા ઘડાવી, રાજા બહુ રાજી થઈ ગયા. એના ઉપર ઇનામ આપ્યો ને, સાફો બંધાયો, બહુ સારું કામ કર્યું, સુખેથી નોકરી કરે છે. હવે દિવસ પછી દિવસ ગયા, ઓલ્યાન માણા ખરેખર મગજમાં આવી ગયેલું, ગાણે માળે ભુજમાં આપણું ધાર્યું કર્યું નથી, એટલે વાટ જોવે કે કાંઈક વાંકમાં આવે ને તો આને નોકરીમાં જ કઢાવવો છે. નડતો જાય કે જ્યાં હોય ને આડો જ આવે કરે. એમ કરતા કરતા દરબારમાં કોકના વિવાહ આવ્યા, ને એ કહુંબા ગોળાય ને ડાયરો બધો દારૂ પીવે. એમાં ઓલ્યા બધાએ ધીમે રહીને કહ્યું, બાપુ બધાએ તમારું માન રાખે, પણ ઓલો રૂપો ન રાખે, તમારે જોવું હોય જોવું. હા કે હું ન રાખે, 1800 પાદરનો ધણી હું, કે મારો કોઈથી હાથ ન ઠેલાય, કે પણ તાર જોઈ જુઓ ને, જોઈ જુઓ ને. કે એ ભાઈ દારૂની પ્યાલી ભરી ભરીને હું ને આપે. હું પોતે ભાવનગર દરબાર ઉભા થયા. રૂપાભાઈ ને કે લે ભાઈ લે. રૂપાભાઈ હાથ જોડ્યા કે દરબાર હું તો સત્સંગી છું ને, દારૂ નથી પીતો. શું વાત કરે, હું નથી પીતો, એ તો હું જાણે છે. બીજા બધા પડખેથી કે કા દરબાર જોયું ને? દરબાર કે જોયું હું. લઈ લે લઈ લે લે. હું કોણ? ભાવનગર દરબાર. આ કે તમે ભાવનગર દરબાર, પણ હું નથી પીતો એનું હું. ઓલ્યા બધા કે લે આ દરબાર નું અપમાન, દરબાર નો હાથ પાછો ઠેલાય, કોઈ દી વાતમાં હું માલ છે કે સુરતચંદ્ર ખરી પડે. કે આવાના ઓલા મારે ગડબા પણ કે બેઠા બેઠા, અરે વાતમાં હું માલ છે કે મેરું ગબડી પડે. એટલે કે જે થવું એ થાય, પ્રલય સો થઈ જાય. હું નથી પીતો એ કેમ પીવું? અને ઘણાને છે ને થોડોક આગ્રહ કરો ને, એટલે કે પછી શું થાય, બહુ ભી કરી એટલે પછી શું થાય, પછી શું થાય, મારે પછી લઈ જવું પડ્યું. એક વાર ગોધરામાં એક મહાત્મા ની કથા સમજ્યા ને, મહાત્મા નો ચેલો દિવસે સાધુ ને રાતે ગ્રસ્ત ના લુગડા પહેરી લચ્છી ની રેંકડી લચ્છી પીવે. એમાં એક હરી ભગત, એને મને પોતે વાત કરેલી. એ કે સ્વામી હું ત્યાંથી નીકળ્યો ત્યાં તો કે એ કે લચ્છી પીવે અને હરિભગત ના લુગડા પહેરેલા, અરે 2-3 માણસો. એટલે મને એમ થયું ભારે કરી કે આ હું. એટલે હું જઈને પગે લાગ્યો એમ નામ લઈને, કે સ્વામી પણ તમે આમ કેમ પેન્ટ સૂટમાં? રાણી શું કહ્યું ખબર છે? કે હું તો આમ જ રહું છું ને કાયમ, દિવસે દિવસે સાધુ ને રાતે રાતે આમ. લે આવી કે આ લચ્છી પીવા આવી કે આને કે તું લચ્છી પી કે આ કે ના આવો હું બજાર નું નથી ખાતો. અરે એમ થાય મુર્ગી હું સાધુ ખાવ છું તારે હું વાંધો પેન્ટ સૂટ માં હતો તો કે હું સાધુ અભલામણા કે તકે સ્વામી તમે તમારે આવડો એને સ્વામી કે કેવી વાત હતો આશ્ચર્ય ઘટના. ઓલે બાવડું પકડ્યું કે એમ તો થાય જ નહીં આપણા તરફથી લે લે પછી કે ઈ મને કે પછી મને બહુ આગ્રહ કર્યો ને એટલે પછી મેં સ્વામી લચ્છી લીધી કે થોડી મૂર્ખ નો સરદાર. એટલે આવા હોય એમ સમજ્યા આગ્રહ હોય એટલે પછી ના જ ન કે. રૂપાભાઈ તો કહી દીધું ઈ નહીં બને એટલે રાજા ને ચડી રી તો વેતો થતો કે રૂપાભાઈ કે તો હાલ્યા જતા રહ્યા ઘરે. વળી ઘરે બેઠા ભજન કરે 6 મહિના ગયા હું ઘરે ભજન કરતા કરતા એમાં એક રાજાની જમીનમાં 8 વીઘાનો વાઢ હતો એમાં સિંહ આવ્યો. હવે 2 પાણી વાળનારાને મારી નાખ્યા, 1-2 ઢોરને માર્યા, ઘણું નુકસાન કર્યું, માણસો ઘણાને મોકલ્યા, 1-2 સિપાહી ને ઉલાયા. હવે સિંહ આગળ કોઈ જાય નહીં બધા ધ્રુજે. તાર ઓલે બધા જેને રજા અપાવી હતી ને રૂપાભાઈ ને એ બધા વિચાર કર્યો કે આને રજા આપી પણ વારે વારે નોકરી માં આવે છે આપણે એવું કામ કરી ઠામુકો પતી જાય ને તો ઉપાધિ નહીં. એટલે રાજાને કહી કે મહારાજ કોઈ સિંહ મારે એવો નથી, રૂપાભાઈ ને તમે રજા આપી દીધી. વાત કરી હા રાજા કે તો રૂપાભાઈ ને બોલાવી લો ને સિંહ મારે એવો હોય તો દ્વેષી હોય નોકરીમાં લેવડાવ્યા મને દુશ્મનો જ લઈ જશે સ્વજન સુધી. ઘણી વખત દુશ્મનો આપણું સારું કરે. રળી 6 મહિનાનો પગાર આપ્યો રૂપાભાઈ ને બોલાવ્યા. રૂપાભાઈ ગયા રાજાને મુજરો કરીને ઉભા રહ્યા, શું કામ? તો કે તમને નોકરી લઈ લેવામાં આવે છે. તો કે બહુ સારું. તો કે એક વાઢમાં સિંહ આવ્યો છે એને તમારે મારવાનો છે. રૂપાભાઈ કે વાંધો ને. હવે સિંહ મારવાનો પછી એને ખબર પડી કે એને કેટલાય માર્યા છે. એ કે હવારે જાજો તમારે જોઈએ એટલા માણસ લઈ જજો. બહુ સારું. પછી રાતે ઘરે આવ્યા, ઘરે ઘરના માણસ ને વાત કરી. ઘરના માણસ રડવા માંડ્યા કે આપણે સિંહ મારવા નથી જવું. રૂપાભાઈ કે અમે હા પાડીએ છીએ એટલે જયા વગેરે છૂટક્યો નથી. તો કે કેટલાય મારી નાખ્યા તમને કઈ ખબર નથી, સિંહ તો બહુ ગુંડો છે ને વહમો છે. રૂપાભાઈ કે ભગવાને ધારી હોય થાય, તને બહુ લાગણી હોય તો હાલને આપણે બે ભગવાન આગળ માળા ફેરવા બેસે. પછી આખી રાત ભગવાન આગળ માળા ફેરવી. હે ભગવાન હવે તમે ધારો એ થશે. અને સવારે ભગવાન શ્રી હરિએ દર્શન દીધા અને કહ્યું કે રૂપાભાઈ મુજાઈ શું ગયા, ગભરાવા જેવું કઈ નથી, તમારો ક્ષત્રિયનો ધર્મ છે માટે જાજો. પણ એક કામ, તમે મારવા જાઓ ને સિંહ તો રાજાની તરવાર લઈ જાય. હા ભગવાન કે તરવાર રાજાની લઈ જાઓ ને તો બહુ સારું. એ પછી ભગવાન અદૃશ્ય થયા અને સવારે નાહી ધોઈને પૂજા કરી અને ત્યારથી આવ્યા રાજ દરબારમાં. દરબાર કહે છે કે આવી ગયા. તો કે હા થાવ તૈયાર. તો કે માણસ કહો કેટલા મોકલું. રૂપાભાઈ કે બહુ જાજાનું જરૂર નથી, બસ 60-70 જેટલા મોકલો અને મને તમારી તરવાર આપો. રાજા કે કાંઈ વાંધો નહીં, લઈ તમારી તરવાર લઈ લઈ લીધી તરવાર અને ઘોડે બેસીને ઉપડ્યા. વાઢ ફરતો ઘેરો ગાલ્યો અને જ્યાં શીંડું હતો ને ત્યાં રૂપાભાઈ ઉભા રહી અને કહ્યું કે તમે પહેલી બાજુથી ભડાકા કરો, બંદૂકનો અવાજો કરો. એટલે એ બાજુથી અવાજો કર્યા અને વાડમાં સિંહ સલાંગો મારતો અને ત્રાડ્યું નાખતો ઉપડ્યો. આમ ઠેકતો ઠેકતો જ્યાં રૂપાભાઈ ઉભેલા ને સિંહે ત્યાંથી નીકળ્યો, ઘૂંઘવાટા મારતો આવે. એટલે રૂપાભાઈ એકદમ આમ સમય વર્તી માથે મોટો ફેંટો બાંધ્યો હતો ને એ સીધો કૂદીને એના મોઢામાં ગાલી દીધો ફેંટો. એટલે સિંહ ને જીવ મુજારો એટલે પડ્યો તાર ઉપાડીને તરવારી મૂકી અને સિંહ નું માથું કાપી તરવાર લોહી લુવાણ થઈ ગઈ. સિંહ તો મરી ગયો. તરવાર મ્યાન કરી એટલે ઓલે હારે બધા હતા ને બધા પોગ્યા. એના જ મનમાં એમ થયું કે આપણે તો એમ હતું કે રૂપાભાઈ ને સિંહ મારી નાખશે ને આપણું કામ થાય, એને બદલે આ તો ઊંધું થઈ ગયું. કે રૂપાભાઈ સિંહ ને મારી નાખ્યો હવે શું કરવું. કે 1-2 જણા બહુ પાકા એ કે તમે રૂપાભાઈ ને આગળ લઈ જાઓ અમે કામ કરીએ. હજી રૂપાભાઈ આગળ ગયા દરબાર તરફ જાય છે તો બીજા વાહેથી પોતાની તરવારની અણિયા કરી સિંહની આંખો કાઢી લીધી અને પૂંછડી કાપી લીધી અને પછી રાજાની આગળ આ લોકોની મોર પહોંચી ગયા. ત્યાં જઈને કહે છે મહારાજ અમે સિંહને માર્યો, અમે સિંહને માર્યો, જો આંખો લાવ્યા છે પૂંછડી લાવી રાજા ને જઈને કે રાજા કે રૂપાભાઈ ને સિંહ મારવા મોકલ્યા તમ તકે એને કઈ ન કર્યું કે અમે મારી નાખ્યો કે રો આ આંખ્યો ના પૂછડી આ પૂછડી આ પૂછડી લઈને ગયેલા રાજા બેઠા છે રૂપાભાઈ એમ રાજા કે રૂપાભાઈ ને કે છે તમે સિંહ માર્યો રૂપાભાઈ કે છે ના ના ભાઈ મેં કઈ માર્યો બોલે રાજી થઈ ગયા રૂપાભાઈ તો એવું બોલ્યા કે ભાઈ મારાથી શું થાય જે કર્યું એ ભગવાને કર્યું છે મેં કઈ કર્યું નથી એવા અર્થમાં કે ના ના મેં કઈ માર્યો નથી એટલે ઓલા બધા ઓળી પૂછડી બતાવી કે જો મહારાજ પૂછડી એ વખતે રૂપાભાઈ જે પોતે લઈ ગયા હતા ને રાજાની તરવાર એ તરવાર એમને રાજાને આપી એટલે રાજાએ થોડીક તરવારી ખેંચીને જોયું તો તરવાર લોહી લુવાણ હતી ભગવાને કહ્યું હતું ને કે રાજાની તરવાર લઈને જાય રાજા સમજી ગયા તરવારી તો આની વપરાણી પછી ઓલા બધાને કે તમારી તરવારી લાવો તો એની એક બે જણા તરવારી લીધી તો તરવારી ની અણી જરા જરા લોહી વાળી એ પૂછડી કાપેલી ને આંખો કાઢી લઈ ને બાકી કઈ બગડેલી નહીં રાજાને ખબર પડી ગઈ તો ફોટા લુચ્ચા ઇનામ લેવા સારું થઈ અને મેં માર્યો કરીને આવ્યા છે પછી રાજા ખીજાણા કે તમે બધા હવે ઘર ભેગા થઈ જાઓ આમ રૂપાભાઈ ની ભગવાન શ્રી હરિ એ ઘણી વાર રક્ષા કરી એમ જે માણસ ધર્મ રાખે નિયમ રાખે ભક્તિ રાખે પરમાત્માનો આશરો રાખે તો ભગવાન એની અવશ્ય રક્ષા કરે હા જરૂર રક્ષા કરે માણસ ટેક રાખે સ્વામી કહે છે ધર્મ સમાધન નથી નર નારી ને નિદાન એ ધર્મ જાતા જો ધન મળે તો જાણવું થયું એ જ્ઞાન ધર્મ જાતા જો ધન મળે ને તો જાણી લેવું એ નુકસાન થયું એમ એવી આતી પાડી અંતરે હરિજન હિંમત રાખો હયે હરિજન હોય ને હિંમત રાખો નિષ્કુળાનંદ નો નાથજી થાશે રાજી અતિશે તૈયે બસ તમે જો નિયમ ધર્મ રાખશો આંટી પાડીને એવી રીતે તો ભગવાન રાજી થશે અને મનુષ્યત્વને પામીને કરવા જેવું એક જ છે શું ભગવાનને રાજી કરવાના બસ સર્વે કરીને કરવાનું એક ઈશ્વરને રાજી કરો ભગવાનની મરજી જોઈને આઠું ધામ એક પગે ઊભા રાખો ભગવાનને ન ગમે એવું ભૂલે પણ ન કરો બસ અને ભગવાનને ગમતું હોય એમાં પછી ભલે ને લાખો સંકટ આવે સહી લો હિંમત રાખી અચાવ એક પગે ઊભા રહો મન સ્થિર રાખી ભગવાનને મેળવવા પ્રયત્ન કરે આગળના ભક્ત ની રીત જુઓ એને કઈ ઓછી વિપત્તિ સહન કરી છે જન્મ થકી મુવા સુધી એ બેઠા નહીં ઠરીને ઠામ માટે ભગવાનના ભક્ત હિંમત રાખે ભગવાનને રાજી કરવા માટે અને સ્વામી કહે છે આજ કઈ બહુ કઠણ નથી સ્વામી કહ્યું એ તો દોયેલો સોયેલો છે આજ તજીએ દોય દામ વામ દેવાનું છોડવાનું છે કે એ તો દોયેલું સોયેલું છે આજ તજીએ દોય દામને વામ નિષ્કુળાનંદ નિસંગ થઈને પામીએ હરિનું ધામ રે સંતો કહીએ રાજી કાયમ સરો ગહે પૂછે ને હું કામ તો કે સ્વામિનારાયણ સાધુ મળે ને અથવા સ્વામિનારાયણ મળે ને નાકકાન કાપી લેવાય. અને તમારું કઈ બગાડ્યું ના, એ લોકો કો ગાંજા છોડાતા હે કે ઓર સ્ત્રીકા ત્યાગ કરવાતા હે આવું બોલ. એટલે આ કરવું જ કે કામ. એમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા એટલે બાવે પકડ્યા, પકડીને ઘરમાં પૂર્યા. પછી બહાર નીકળીને સરો ગયા પાછો ધારદાર કરવા. હવે માલિકર મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે ભારે કરે આજ તો નાકકાન જાહે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આજ નાકકાન કપા હે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદજી કેટલી વાર આપણે જન્મ ધરી ધરી સ્ત્રી છોકરા હારું થઈને નાકકાન કપાયવા, એક વાર ભગવાન ને માટે કપાય તો શું વાંધો છે. સ્વામીએ તો એમ કહ્યું કેટલી વાર આપણે ગામ ગરા ધન માલ મિલકત માટે નાકકાન નહી માથા કપાયેલા, ભગવાન ને અર્થે આવડો નાકકાન કાપે એમ ભૂંડું શું છે, રૂડું કહેવાય હારા મારું. ત્યાં તો ભગવાને એક જણ માં પ્રવેશ કર્યો, સમજ્યા. એક ભાઈ જતો હોય છે ઢોર પાવા, એમાં સરો ગણતો એટલે પૂછ્યું કેમ બાબાજી મીંડ્યા અતાર માં ઢળ ઢળ, તો કે હાથે આવી ગયા ને, હાથે આવી ગયા કે કોણ. સ્વામિનારાયણ સાધુ ક્યાં કે ઘરમાં પૂર્યા નાકકાન કાપવા, ફૂલ્યા હાથમાં રાશ હતી હોય બેવડી કરીને ગોળ પહેરવી કે કાઢો તો એને છોડો તો. બાવો કે હું કામ તેરી આવી તેજી ઓલો કે ઉપાડી મેલી છે બોલો. બાણું ગોલાયું બે સાધુ ને કાઢી અને છેટે સુધી મૂકીએ રક્ષા કરી મારે. પણ હિંમત જોઈએ માણસ ને, દુઃખ આવે ઢીલા થઈ જાય તો શું કઈ ન વળે. હવે અમરીશ રાજા નું આખ્યાન આવે છે. ભગવત ભક્તો બહુ જાણીતું છે. અમરીશ રાજાએ એકાદશી કરેલી 12 મહિના પછી એનું ઉજવણું કરવા માટે પોતાની સ્ત્રી સાથે મધુવનમાં ગયેલા. પારસ નું પારણું કરવાનું હતું. દુર્વાસા ઋષિ શિષ્ય મંડળ સાથે આવ્યા, આવીને કે મને પારણું કરાય. રાજા બહુ રાજી થયા. પારણા ના દિવસે તમે આવ્યા ધન્ય ભાઈ, તમારા જેવા સંતો અને મારે જમાડવાનું આજ બારસ ને દિવસે અવસર મળે. કઈ વાંધો નહીં મુનિ આવો બેસો, તકે અમે નાહી આવીએ. તો કે સારું. મુનિ નાવા ગયા. રાજાએ કીધું કે વહેલા વહેલા આવજો. નાવા ગયા, હવે નાવા વાર બહુ લગાડી એ લોકોએ. હવે અહીંયા બારસ પૂરી થઈને તેરસ બેસી જતી, તેરસ બેસી જાય તો એકાદશી બધી નાશ થઈ જાય. કારણ કે બારસ વર્તતી હોય ત્યાં પારણું કરી લેવું જોઈએ, આવો એનો વિધિ છે. એટલે રાજા હું જાણું એટલે બધા વિદ્વાનો પૂછ્યું કે મારે કરવું. આ ઋષિ આવ્યા નહીં, ઋષિ આવ્યા પહેલા હું પારણું કરું તો ઋષિ ખીજાય જાય કે મારા પારણું કેમ કરું, અને પારણું ન કરું તો 12 મહિનાનું મારું વર્ત ફેલ જાય, કરવું. ત્યારે ઓલા લોકોએ કહ્યું કે તમે પાણી પી લો ને તુલસીનું પાંદડું મૂકીને, એટલે પારણું કર્યું પણ કહેવાય ન કર્યું પણ કહેવાય. આમાંથી એક વાત બહુ મજવા જેવી છે કે તુલસીનું પાંદડું મૂકીને પાણી પી લો એટલે કે પારણું કર્યું કહેવાય. એટલે આ રાજાએ એકાદશી બધી નિર્જળા કરી છે એમ, આનો અર્થ એ થાય. હા નિર્જળા એકાદશી કરી હોય તો જ પાણી પીધે પારણું કહેવાય ને. આપણે એકાદશી દિવસે ત્રણ વાર બધું ખમા ખેઈ કઈ ખામી જ ન હોય. હવે આપણે ત્યાં પાણીએ પારણું થાય એકાદશી દિવસે ત્રણ વાર તો ફર્સ્ટ ક્લાસ બટાકાનો શેરો બધું ઝાપ્યું હોય, પારણામાં શું ખામી હોય કહો. રાજા એવી રીતે કર્યું. પછી મુનિ આવ્યા, મુનિ ને ખબર પડી ત્યાંને પારણું ખીજાણા. આ તો દુર્વાસા, એ કે શાપ દઉં તને, શું તારા મનમાં સમજે, તારું નામ અમરીશ પણ નક્કી મરી છે બધું બહુ ખીજાણા. રાજા કહે છે કે ભાઈ સાહેબ માફ કરો, આ મારે લાચારી છે, નહોતું કરવું પણ કરવું પડ્યું ને, અને સાંભળે નહીં કાંઈ. આ તો ધમ ધમ થઈ ગયેલા, એ કે કાંઈ સાંભળવું જ નથી. પણ મેં હું પારણું કે કાંઈ બિલકુલ નહીં, આમ સાંભળવું જ નહીં. તમે ગ્રહસ્થ અમને કહેનાર કોણ, તમે ઋષિ મુનિઓ. આવું બહુ ખીજાણ, બહુ ખીજાય ને કઈ કહેવા ગયા તો ખીજાય ને વધારે. શાપ ઠપકે શાપ હતી તો શું કર્યું એને, માથું ધુણાવીને કૃત્યા ઉત્પન્ન કરી અને કહ્યું કે મારી નાખે અમરી. શું મગજ જાય હે તપસ્વી નો, એક પળમાં તપ ખાક કરે. દુર્વાસા એ આવું કર્યું, ઓલી રાક્ષસી દોડી અમરીશ ને મારવા માટે, એટલે ભગવાને એની રક્ષામાં સુદર્શન ચક્ર મૂકેલું ને, એ થયું પાસ ઉડાડી નાખી જ્ઞાન ને બાળી દીધી કૃત્યાને. અને પછી દુર્વાસા ની વાહે થયું, દુર્વાસા મોર ચક્ર વાહે, દુર્વાસા બળતા જાય છે, ગાડી ઉપાડતા જાય છે, પાયમાં ત્રાય માં બચાવો બચાવો મરી ગયો. બહુ ભાગે આવે બાળ તું, બહુ ભાગે બાળ તું આવે છે. બધા દેશ હળગાવતું આવે. ગુરવાસા ભાઈ દેઈ ગયા, દશે દિશામાં રખડ્યા. પાતાળ માં શેજી આગળ ગયા. શેજી બહુ પાકા, એ કે તમારી રક્ષા કરું, પણ આ ભાર મારે માથે બહુ ઘડીક લઈ ગયો. ગુરવાસા કે એ તો ન થાય તો કે બીજે જાવ. તો છેવટે ઠાકીને આવ્યા શંકર ભગવાન પાસે કૈલાસ માં. મારી રક્ષા કરો. શંકર કેવડે હું ગાવા ગયા તો કે વાયા સુદર્શન આવે. કોનું? તો કે વિષ્ણુ નું. શંકર સમજી ગયા વિષ્ણુ નું સુદર્શન તો બહુ લાયક માણસ છે. એ અમથું વાયા થયું જ ન હોય. હું તમે કર્યું તું કહો. તો કે મારે જરાક અમરીશ નો દ્રોહ થઈ ગયો. શંકર ભગવાન કે તો અહીંથી બહાર નીકળો તો જલ્દી. તમે ભગવાન ના ભક્ત નો દ્રોહ કર્યો, અહીં તમારા પગલા નો હોવા જોઈએ. નીકળો બહાર, કૈલાસ નું જોખમ થઈ જાય. અને અમારો આખો પર્વત છે ને, એ તો બરફ નો છે. સુદર્શન લાય લાય અમારો ડુંગરો ઓગળી જાય. અમે બહાર નીકળો એ ન આવે એ પેલા. નેથી ભાગ્યા. હા, એવા બ્રહ્મા આગળ. પ્રાયમામ પ્રાયમામ. બ્રહ્મા કે હું થયું? વાત કરી આવું થયું. બ્રહ્મા એ હાથ જોડ્યા, હવે તમે જલ્દી નીકળી જાઓ, મહેરબાની કરો. બોલ્યા કે ભાઈ સાહેબ મારે જાવું ક્યાં? તો કે બીજે હું કામ ધડધડ કરો? રાજા કે ચોરી કરી મોરખ રંક શરણ અનુસરતા હે. બીજે દોડવાની જરૂર નથી. જેનું સુદર્શન ચક્ર છે એની પાસે જાઓ ને ભગવાન પાસે. પછી વૈકુંઠમાં, વૈકુંઠમાં આવીને ભગવાન ને કહે છે બચાવો બચાવો મરી ગયો મરી ગયો. ભગવાન કે મરી જ જાઓ ને, આવું કામ વાત ના ગયો. કોઈ દિવસ ભગવાન ના ભગત નું નામ જ ન લેવાય. ભગવાન કે છે દુર્વાસા કે જે થયું એ બાપા હવે રક્ષા કરો ને, 12 મહિને જ દોડું. ભગવાન કે જો મારું તમે કઈક અપમાન કર્યું હોત ને, દ્રોહ કર્યો હોત ને, તો હું તમારી રક્ષા કરત. પણ મારા ભક્ત ની આગળ તો હું લાચાર છું, મારી રક્ષા નહીં થાય. હું ભક્તાધીન છું, હું આમ બિલકુલ સ્વતંત્ર. પણ મારા ભક્ત ની આગળ તો હું પરતંત્ર છું, મારી નહીં રક્ષા થાય. ત્યારે દુર્વાસા ભાઈ જયારે રડી પડ્યા, કોઈ ની આગળ નમે નહીં હો, રાડ પડી ગયા. ભગવાન ને હાથ જોડીને કે બાપા નો ઉપાય કઈ કરો. તો કે એક ઉપાય છે. શું? તો કે જાઓ અમરીશ રાજા પાસે. વર્ષો જૂની આ કથા ઈશ્વાન સ્વામી અહીં લખી, અને અમરીશ રાજાનું નામ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં લખી. અમરીશ રાજાની જેમ આત્મનિવેદી એવા અમારા ભક્તો એને આમ લખ્યું. ક્યારે લખ્યું છે? કેવા ભક્ત છે? પછી દુર્વાસા દોડતા દોડતા અમરીશ રાજાની પાસે આવ્યા છે. અમરીશ રાજાની પાસે આવ્યા અને બૂમ પાડી છે, અમરીશ બચાવ બચાવ મને. એ અમરીશ હવે હું મરીશ કે મને બચાવી દે. અમરીશ રાજા દુર્વાસાને આવતા જોઈને 12 મહિના થઈ ગયા. 12 મહિના સુધી દોડે અને એમ કે છે દુર્વાસા એ વખતે આ રાજાને દંડવટ કરવા માંડ્યો. ત્યારે અહીંયા બહુ સરસ લખ્યું. અમરીશ રાજાએ સુદર્શન ચક્રને હાથ જોડ્યા અને એમ બોલ્યા કે આજ તેથી એક ભાવ હોય તો સુદર્શન દૂર થાય. આ શબ્દ બોલ્યા. શું આમાં? તો કે જે દિવસે દુર્વાસા શિષ્ય મંડળ સાથે મારે ઘરે આવ્યા અને મેં એમને ભોજનનું આમંત્રણ આપ્યું, તે દિવસે મારે જેવો એમને પ્રત્યે ભાવ હતો, એવો જ ભાવ એને મારા ઉપર મારવા કૃત્યા છોડી ત્યારે પણ રહ્યો હોય, અને આજ પણ મને એના પ્રત્યે એવો ને એવો પૂજ્ય ભાવ હોય, તો હે સુદર્શન આપ પાછા વળો. સુદર્શન તરત પાછું વળ્યું. કેવા એ મહાન ભક્ત છે. ભાવ પલટે નહીં. અને આપણે તો છે ને આમ પાણીનો છાંટો પીડ્યો હોય ને તો લાલ પીળા થઈ જાય. હા, બે જરાક જ છાંટો અને બોલીએ કેવી વાત બોલીએ ખબર? આંધળા ભાળતો નથી. એને આંધળો કહે તો સારું, એના બાપ ને સુધી પગી જાય. વિચાર કરો કેવી આ કથા છે. સ્વામી લખે છે એમ શત્રુ મિત્ર જેને સામ છે, સામ છે સુખ દુખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુ નો પ્યાર. એમ જેને શત્રુ અને મિત્ર એક છે, જેને સુખ દેનારા અને દુખ દેનારા સમાન મનાય છે, એવા ભગત ઉપર પ્રભુ બહુ રાજી થાય. તે પણ પાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાનો, બીજાને પીડે નહીં મર પોતે પીડાય. અરે એવો વિચાર જેને અંતર હે, ઘડી ઘડી રહે છે ઘણું. હિતકારી ભારી સબ જીવનામ, જેને ભૂંડાઈ ભાગ્ય આવી નથી. આવા ભક્ત થવું કઠણ છે, જેને ભૂંડાઈ ભાગવાનું આવ્યા. જગત બનાવ્યું ને ત્યારે બધાને વેચી દીધી, એમાં આને ભાગ્ય જ ન આવ્યું. ભગવાન ના ભગત ને ભાગ્ય આવ્યું. એને અવર નું અવળું કેમ થાય ઉપર અંતર થી. એ જે સમુદ્ર શીતળ સદાય, કેને દુખ ન દે કાંઈ. નિષ્કુળાનંદ એ ભક્ત ની શ્રી હરિ કરે છે સહાય. એવા ભક્ત ને ભગવાન સહાય કરે છે. માટે ભક્ત થવું થોડી વાત. હવે આગળ સ્વામી કથા લખે છે વિભીષણ ને, વળી કહું હે કામ ભક્તાદી ભીષણ જે. નીકળી જજે આજ ને આજ રાતે મારી નગરી માંથી. હુકમ થઈ ગયો રાવણ નો. શું થાય આનું વિચારવાનું? ગો આરામ ભક્ત છે, કોણ આનું રક્ષણ કરે?
એ તેનું કોણ કરે રાક્ષસ રક્ષણ જે.
એની કોણ રક્ષા કરે? રાક્ષસ રાવણે લાત મારીને કાઢ્યા લંકા થી બાર. આવ્યા રામ ના સૈન માં, આવ્યા ગરવા તેવા. દક્ષિણ સાગર ને કિનારે ભગવાન રામચંદ્રજી 18 પદ્મ વાંદર ની સેના લઈને પડાવ નાખ્યો. રાત્રિ નો સમય છે. અંગદ હનુમાનજી આ જામુવાન આ બધા વાંદરાઓ પેરો ભરે છે. આકાશ માર્ગે બે ચાર પોતાના મિત્ર સાથે વિભીષણ ત્યાં સમુદ્ર ના તટ ઉપર આવ્યો એટલે બધા સાવધાન થઈ ગયા. સાવધાન, કોઈ રાક્ષસ આવે છે. વિભીષણ ને તરત પકડ્યો. કોણ છો, કોણ છો, ક્યાં જા, બોલ. વિભીષણ કે ભાઈ રાવણ નો નાનો ભાઈ છું. રાવણ નો ભાઈ? અહી કેમ આવ્યો અત્યારે રાતે? કઈક સેનામાં વિક્ષેપ કરવા, દગો કરવા. હા કે ભાઈ, દગો કરવા નથી આવ્યો. હું છે ને રામચંદ્રજી નો શરણાગત છું ને મારે રામ પ્રભુ ને મળવું છે. આ લોકો વિચારમાં પડ્યા. રામ ને શરણે આવ્યો છે એમ કહ્યું ને, એટલે મનમાં એમ થયું કે આને એમ કેમ જવા દેવાય. હનુમાનજી કે ઉભો રે, પૂછીએ હું પેલા પ્રભુને પૂછી હું પછી. આ કે પૂછવા આવ્યા છે મહારાજ. એક માણસ આવ્યો છે, એવું કહે છે કે રાવણ નો ભાઈ છું, રામ ને શરણે આવ્યો છું, તો આવવા દઈએ. રામ પ્રભુ કે છે વિશ્વાસ નહીં ભાઈ, રાત્રિ નો સમય છે, વળી દુશ્મન નો સંબંધી છે, માટે સોગન ખવાડો, જો સમ ખાય ને તો આવવા જો. સેવકે આવીને કહ્યું વિભીષણ ને, સોગન ખાલ, સોગન ખા તો ભગવાન પાસે લઈ જાય, નહીં તો જવા નહીં દે. અને વિભીષણ સોગન ખાય છે, બહુ સમજવા જેવા સોગન ખાય છે. એને ખાધા સોગન, સુનો. ત્યારે વિભીષણ કહે સુત દારા, સંબંધી રાજ સાજ અમાલ આન ધાન. આપે રૂપયા નો પામ રામ
સમજી જાઓ દગો હોય મારે માના.
આ સોગન ખાધા. વિભીષણ કહે કે જો મારા મનમાં દગો હોય તો ભગવાન રામ મને દીકરા આપે, સુંદર પત્ની આપે, રાજ સાજ અમલ ધન રૂપ આ બધું મને આપે. એટલે ઓલ્યા બધા હામું જોઈએ. મારો સોગન ખાય છે, માગે છે, મત કઈ સમજાતું નહી. એને કઈ ખબર ના પડી ને એટલે ભગવાન ને જઈને કહ્યું કે મહારાજ એવડો એ સોગન આવવા ખાઈ કે જો મારા મનમાં દગો હોય તો મને સ્ત્રી મળે, છોકરા મળે, રાજ મળે, માલ મળે, પૈસા મળે, આવા સોગન. ત્યારે ભગવાન કહે આવવા જાવ તો એ મારો ખરેખર ભક્ત છે. ગયા રામ પ્રભુ પાસે વિભીષણ, મળ્યા, બધી બની ભીના. હનુમાનજી કહે છે મહારાજ એને હું સોગન ખાધા ને તમે હું રાજી થયા આમાં અમને કઈ ખબર જ પડી ગઈ. ત્યારે ભગવાન કે છે એક વાત મારી ધ્યાનથી સાંભળો, આ જગતમાં માણસ સોગન તો એવા ખાય ને મને દુઃખ આવે મારું સુખ જાય. સોગન માં તો આજ ને એને દુઃખ માંગ્યું છે, સુખ તો માંગ્યું ને. શું દુઃખ માંગ્યું એને? રાજ માંગ્યું, સંપત્તિ માંગી, સ્ત્રી છોકરા, એ કઈ એને દુઃખ માંગ્યું કેવાય? ભગવાન કે એને એ દુઃખદાયી જાણે છે એટલે એમ જ સોગન ખાય ને. ખ્યાલ એવો તમને? વિભીષણ દુનિયા જેને સુખદાયી માને એને વિભીષણ દુઃખદાયી જાણે છે. એટલે જે માણસ સોગન ખાય દુઃખ આવે એવો સોગન ખાય, એટલે એને જે માંગ્યું છે ને એ દુઃખ માંગ્યું છે, એને સુખ નથી માંગ્યું. એ તો આપણે એ વસ્તુને સુખદાયી માની છે એટલે આપણને એમ લાગે છે કે એને સારું માંગી લીધું. એમ સોગન ક્યાં ખાતા છે? એમ ક્યાં ભક્તની વિચારધારા ને ક્યાં સંસારી લોકોની વિચારધારા? સંસારી જેને સુખ માને એને ભક્ત દુઃખ માને. અહો ગજબ કહેવાય, જેને આખી દુનિયાએ સુખ માન્યું છે એને ભક્ત દુઃખ માને છે. હા, એને સંસારનું સુખ તો સોગન ખાવાની ઠેકાણે છે. માટે વિભીષણની કથા સાંભળીને માણસ વિચાર કરે, સંસારના સુખ સપના જેવા જેને માન્યા છે એ ભક્તોને ધન્ય છે, એ જ સાચા ભક્ત છે. બધાથી આવું થતું નથી ભાઈ, કોકથી થાય છે. મહારાજ એક વાર જેતલપુર દેવ સરોવર ને કાંઠે બેઠા હતા, એમાં ગામડી ગામની એક બાઈ આવી મહારાજ ને કે મહારાજ મને વર્તમાન ધરાવો. ત્યારે ભગવાન કહે છે કે અમે એમ વર્તમાન ન ધરાવીએ તો કેમ ધરાવો, હું તમારી શરણે આવી છું, મને વર્તમાન ધરાવો. ભગવાન કહે છે કે એમ વર્તમાન ન ધરાવે તો કેમ ધરાવે? મહારાજ કે તમારે જો નાહી ધોઈ પવિત્ર રહેવું હોય, ધર્મ નિયમ પાળવા હોય તો વર્તમાન ધરાવીએ. ભાઈ કહે છે પાળીશ, ધર્મ નિયમ બધું પાળીશ, મને વર્તમાન ધરાવો. ત્યારે ભગવાન કહે છે કે જે એવો નિયમ લે કે પરિણામ ધણી એક જ પતિ એ સિવાય દુનિયામાં જેટલા હોય એટલા ભાઈ બાપ કહો. આ ભાઈ કહે છે મંજૂર, વર્તમાન ધરાવો. ભગવાન કહે હવે એવા જ મલકમાં ગણાય હોય પણ પૈણા ધણી ને બાપ માને એને વર્તમાન ધરાવી. આ ભાઈ કહે છે મહારાજ આજથી પૈણો ધણી બાપ વર્તમાન ધરાવો. ત્યારે ભગવાન કહે છે કે ધન્ય છે આને. હે આમ બધાથી થાય? બધાથી થતું નથી, મુશ્કેલી છે. ભગવાનના ભક્ત આ ધરતી ઉપર કોઈ કોઈ એવા થાય છે, આપણું આમાં મગજ જ કામ ન થાય. હવે કથા આવે છે સુધન્વાની. સુધન્વા અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હતા. સુધન્વાની કથામાંથી આ લેવાનું, અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી. વિભીષણની કથામાંથી એ લેવાનું કે સંસારનું સુખ સોગનને ઠેકાણે, સંસારના સુખમાં કાંઈ માલ નથી એ શીખવાનું. હવે સુધન્વાની કથા, એમના પિતાનું નામ હંસધ્વજ રાજા છે. સુધન્વા બહુ ભાવથી ભગવાનનું ભજન કરે છે. એમને ત્યાં બે પ્રધાન હતા, શંખ અને લિખિત. એ પ્રધાનના છોકરા બરાબર હારા નહીં, સમજ્યા, અવળી લાઈન વાળા. રાજા એવો કાયદો કરેલો કે કોઈ માણસ આ કલમનો ગુનો કરે તો એને ફાંસી ચડાવી દેવા. એમાં પ્રધાનના છોકરાએ જે કલમનો ગુનો કર્યો એટલે રાજા ફાંસી ચડાવવા ગયા હતા. પ્રધાનોએ એવું કહ્યું કે એ તો અમારા દીકરા છે ને એટલે તમે એને ફાંસી ના આપો. એટલે પ્રધાનોની લાગવગથી રાજા ફાંસી દેતા બંધ રહ્યા. ત્યારે સુધન્વાએ આવીને રાજાને એના બાપને ટકોર કરી કે પિતા આ રાજ્યનીતિ નથી, હંસધ્વજ કે કેમ? તો કે તમે એકવાર કાયદો કર્યો કે આ કલમ નો ગુનો કરે અને ફાંસી થવી જોઈએ, તો આ સાબિત છે આને આ ગુનો કર્યો છે અને ફાંસી દેવી જ જોઈએ. હંસધ્વજ રાજા કે છે વાત સાચી છે, પ્રધાનના દીકરા છે એટલે શું થઈ ગયું? એટલે કઈ એને ફાંસી નહીં, કોઈ બીજા કરે તો જ ફાંસી, દઈ દો ફાંસી. એટલે હંસધ્વજ રાજાએ પ્રધાનના છોકરાને ફાંસી આપી, પણ આ ફાંસી અપાવી સુધનભાઈ એટલે ઓલા બે પ્રધાન ને એ રાજાના કુંવર ઉપર ખાઈ ગયો, અને ખાઈ જ જાય ને. મનમાં એમ થયું કે ગમે તેથી આને નો મારી નાખીએ તો અમે રાજાના પ્રધાન જ નહીં. ઠરાવ કરી નાખ્યો, આ નામ રાજકાર આમાં હું હારા વાટ હોય ગો, ઠરાવ કરી નાખ્યો. જ્યાં મારી નાખવાનો આડો આવે અને એમાં વાત જ ક્યાં આવી બીજી ગો બોલે, અને ફૂલના હારમાં બોમ્બ મૂકીને બિચારાને ઠેકાણે કરી રાજકાર. જેટલા ન્યા ગયા એટલા બિચારા એમના એમના મરી ગયા વગર મોતે. નક્કી કરી નાખ્યું મારી નાખે છૂટક્યો. હવે વિચાર કરે પકડમાં કેમ લેવો, ને એક વાર મળે રાજાને ભોળવીને કા ઠરાવ કરાયો કે મહારાજા અગત્યની મીટિંગ ભરો ને એમાં બધા છે ને 10 વાગ્યા સુધીમાં આવી જાઓ. એ લોકોને ખબર કે સુધનમાં કાયમ ને માટે 12 વાગ્યા સુધી પૂજામાં બેસે, 12 વાગ્યા સુધી પૂજામાં બેસે. એટલે એવડો પૂજા મૂકીને આવશે ને નહીં આવે ને એટલે આપણે કહેવાનું ગાવડે એને કાયદો લોપ્યો માટે એને ફાંસી ચડાવો, કાયદો કરાયો. રાજા કે હું પણ દંડ રાખશું. તો કે દંડ એવો રાખો કે જે મોડો આવે એને કડકડતી તળાવમાં નાખીને તળી નાખો. રાજા કાંઈ થયો કાયદો, 10 વાગ્યા સુધીમાં ઢંઢેરો ટીપાઈ ગયો, 10 માણસોએ રાજમહેલમાં હાજર થવું. સુધનવાએ સાંભળ્યું પણ કરવું, 10 વાગે જવાનું, સુધનવાગે જે થવાની હોય થાય, મારી પૂજા ના બગડે કોઈ પૂરું થઈ. એ સવારમાં જાગીને પૂજા બે ગયા, ઘરનું માણસ કે 10 વાગ્યા પહેલા જ હંકેલી લેજો નહીં તો મારે રાંડવાનો વારો આવશે. સુધનવા કે તું ચિંતા કરી માં, ભગવાન ઉપર વિશ્વાસ રાખ, ભજન કર, પૂજા બેસી રહ્યા. રાજાને એમ થયું 9 વાગ્યા સુધનમાં આવ્યો નહીં, વળી મારે અને મારે હાથે તેલના કડાવ નાખો. એટલે રાજાએ રથ લઈને સુધનવાને તેડવા માંડ્યો. માણસો આવ્યા છે, હાલો પિતાજી બોલા. સુધનવા કે પિતાજીને કહી દીજો 12 વાગ્યા પછી આવશે. બોલા જઈને કીધું કે તો એમ કે છે 12 વાગ્યા પછી આવશે. રાજા કે અત્યારે મારું અપમાન મારું ન માન્યો, કઈ વાંધો નહીં, કાયદો એ કાયદો. 12 વાગે સુધનમાં ગયા એટલે ઓલ્યાને જોતું તું ને એને કીધું કે આંબળો જવો હવે કરો દંડ. હવે રાજાને કર્યા વગર તો રહેવાય નહીં, કારણ કે પ્રધાનના છોકરાને ફાંસી દીધી હતી. હું તરત જ આના માટે તેલ મંગાવવામાં આવ્યો અને કડામાં નાખીને તળવાના. કડાઈ ઉકાયું મોટું જબર. તેને તાતે તપાસ કઢાવી નાખ્યા તપેલ તેલ નિમાન. સુધનવાને નાખ્યા, આહંકાર થઈ ગયો. શ્રી હરિના સ્મરણ થકી બળી કાયાન બળી કાંઈ. સુધનવાને કાંઈ નથી. ત્યારે બોલે બે જણા કે શંખને લખી એકે માનો નો માનો આ તેલ તીપું જ નથી, કાં તો એની આગળ કઈક ઔષધિ છે, પણ તેલ તીપું તું ઔષધિ એ કઈ નહીં. ભગવાન નું નામ લેતા એક જણો કે જો એ કઈક બોલે, જો બોલે એના મોઢામાં જ કઈક મંત્ર એવો છે, ઈચ્છી કરીને નથી દાજતો, પણ મંત્ર બીજો તો કઈ હતો નહીં, ભગવાન નામ સ્મરણ હતું, જરાય ન દાજ્યા. ભગવાને પોતાના ભક્તને આવા કષ્ટ માંથી રક્ષા કરી છે. ખરી પડે નવ ખમી શકે દુઃખ દાસ નું મન માય, પળ પળ ની પીડા હરવા હરી હરિજન પાસે રહે, વણ વિશ્વાસી એ વાત ને લેશ માત્ર પણ ન લહે. હા, ભગવાન રાત દિવસ ભક્ત ની રક્ષા કરે છે, રક્ષા કરે. ઘડીક થયું ને પેલા શંખ લી કે બે જણા કે મળવા બળ્યો નહીં, આનું કારણ હું તેલ જ આવ્યું નથી કે આપણે તેલ આવ્યું છે કે નહીં એની ખાતરી કરો કે. હેલા ભાઈ એક શ્રીફળ લાવો. નાળિયેર મૂકે, ટીકા નાખો તેલમાં, નાળિયેર તેલમાં નાખ્યું, નાખ્યા ભેગો નાળિયેર ફાટ્યું, એના બે કાસલા થયા, એક કાસલું શંખ ને તોલે ભટકાણું, એક લિખિત ને તોલે વે ને તોલે લોહી ની ધાર થાય. ત્યારે સમાજે જાણ્યું કે આ બે ના જ આ ધંધા. પછી હવે પગે લાગે, ભાઈ બારો નીકળ, તું ખરો ભગવાન નો ભગત છો. આમ ભગવાને સુદનમાની રક્ષા કરી છે, રાત દિવસ રક્ષા કરે નિજ ભક્ત ની ભગવાન, એ રાત દિવસ રક્ષા કરે નિજ ભક્ત ની ભગવાન, મીટે થકી તે મૂકે નહીં નિશ્ચય નાથ જે નિદાન. વડોદરામાં રામચંદ્ર હરિશ્ચંદ્ર વૈદ્ય હતા, એમાં હરિશ્ચંદ્ર ના ઘરના નું નામ ધીરજભાઈ. આમ એ મૂળ વતની બોચાસણ. હવે ધીરજભાઈ ના એક બેન હતા, એનું નામ ઈચ્છાભાઈ. એ નાનપણથી જ વિધવા થયેલ, એટલે ભગવાન ભજવા માટે જ પોતે વડોદરામાં એના બેન ને ત્યાં રહે, ત્યાં સત્સંગ સારો અને શાંતિ. હવે એકવાર ધીરજ બેન ને એવા સમાચાર મળ્યા કે પોતાનો ભાઈ બીમાર છે, એટલે એમ કે ખબર કાઢવા જાઉં. એટલે વૈદ્ય વેરડું કરી બે બહેનોને અંદર બેહાડી અને મોકલ્યા છે. હવે એ સાબરમતીના કોતરમાં હાંજક વેળાનું વેરડું જાય, અંધારું થઈ ગયું. એમાં વડોદરાનો એક જમાદાર અને એક બીજો આર્ય હશે અને એક બીજા બે નોકરો, આ કઈ ઉઘરાણીએ ગયેલા, એ પાછા જતા હતા ઘોડે સવાર. એમાં વેરડામાં બેઠેલા આ બહેનોને જોયા એટલે પાપીઓને એમ થયું કે તો આંકડે મધ આંખ્યું વિનાનું, બુદ્ધિ બગડી, એટલે એમને પીછો કર્યો. પાપ મનમાં વસ્યો છે. હવે એ બે ભગવાન ના ભક્ત છે, પીછે પાછળ પાછળ જાય છે, બહુ ખબર નથી. એમાં બરોબર નદી આવી એટલે ગાડા વાળાને કહ્યું બહેનો એ કે ભાઈ ગાડું છોડ, અહીંયા અમારે નાહવું છે, નદી પ્રસાદી ની છે, ભગવાન નાયા છે. ગાડું છોડી અને પેલો ગાડા વાળો એને બહાર જવાનું થયું એટલે એ બહાર ગયો જંગલ જવા, અને અહીં બે બહેનો પાણીમાં પડી નાહી છે, ભગવાન નું સ્મરણ કરે છે. ત્યાં તો ઓલો પાપી જમાદાન લુગડા કાઢી અને પાપ બુદ્ધિ થી દોડ્યો અને જઈને પાણી પડ્યો, પાણીમાં પડ્યો. હવે પેલી બહેનો તો બે નાહી છે, એ દોડતો દોડતો જ્યાં ઈચ્છા બેન ની પાસે ગયો ત્યાં તો એને એમ થઈ ગયું કે આ કોણ રાક્ષસ આવ્યો, અચાનક ભડકી ગયા છે, ભગવાન ને બૂમ પાડી છે કે હે ભગવાન, હે દીનબંધુ બચાવો, મહારાજ બચાવો. અને એ જ વખતે પાણીમાંથી એક જબરો મગર આવ્યો, જમાદારનો ટાંટિયો પકડીને ઉપાડ્યો. જમાદાર બૂમો પાડવા માંડ્યો, મર જાતા હું, દોડીએ મુજે બચાવીએ. એની હારે દેલો બીજો પટ્ટા વાળો હતો ને, દોડ્યો એને બચાવવા. એને તાણીને દોડ્યો ને તે ઓલ્યો જમાદાર બી ગયેલો ને તે પટ્ટા વાળાને બધ ભીરી ગયો, એ ઉપડ્યો વાળો. બે જણાનું મૃત્યુ થયું. પેલી બે બહેનો તો ધ્રુજી ગઈ કે હવે હું શું કરું, આપણે હવે શું કરું. હવે આ બે મરી ગયા ને એટલે ઓલા બે જણા ને કાંઠે ઉભા હતા ને, હવે જમાદાર ઘણી ઉઘરાણી કરીને પૈસા લાવેલા, સમજ્યા. આને ખબર પડી ઓલા બે ને મગર તાણી ગઈ, બે મુવા કામ થી. અને આ બે ના મનમાં એમ થયું કે બધા પૈસા છે ને આપણે લઈ લઈએ, એટલે એક જણો પૈસા લેવા ગયો, ત્યારે બીજો કે તારા છે ને દીકરા પૈસા મારા મેલ, એટલે કે તું છે ને લીધે. દી બે બાજ્યા એવા બાજ્યા તે બે એકા બીજી તરવાજી ના કપાઈ મુવા. ચારેય નું મૃત્યુ થઈ ગયું, ચારેય નું મૃત્યુ થયું. આ કિસ્સો જોઈને પેલી બે બહેનો ઈચ્છાબાઈ ને ધીરજબેન ધ્રુજી ગયા. અહો ગજબ કહેવાય, આ શું થયું. ઓલી બે લાશો પડેલી, ત્યાં ઓલો જંગલ જઈને આવ્યો ગાડા વાળો, ઠીક કે ભલા માણા ગાડું હો વાંક્યું, અહીં તો ચાર જણાની ઘાત થઈ ગઈ, ગાડું વાંક્યું પણ બીક બહુ લાગી ગયેલી ને બે બહેનો ધ્રુજે. ત્યારે ભગવાન ને એમ થયું કે બીવે છે બહુ, તો મારે જવું પડશે, અંધારું થઈ ગયેલું. એ વખતે મહારાજ માણકી અસવાર થઈને આવ્યા, બે બહેનોને દર્શન દીધા. મહારાજ કે બીશો નહીં, તમે એવું ન માનતા કે અમે એકલી છીએ, હું તમારી હારે જ છું એમ માનું. સારે રસ્તે ચડાવ્યા, ત્યાં ગયા ને જ્યાં ગામના પાદર માં પહોંચ્યા ને, એનો ભાઈ પાદર બેઠે. બે બહેનો કે ભાઈ, તું તો બહુ માંદો છો ને, આવું ખાટલો વેચ છે એવું એમ સાંભળ્યું તું ને, આ પાદર કેમ છો? કે મારા શરીર સારું છે. પણ સારું ક્યાંથી? તો સમાચાર મળ્યા એ ખોટા? કે ના ના, ઘડીક પહેલા જ મહારાજ આવ્યા, મને દર્શન દીધા, મારે માથે હાથ ફેર્યો એટલે તરત બધો રોગ જતો રહ્યો, અને મને એમ કહ્યું કે તારી બે બહેનો તારી ખબર કાઢવા આવે છે, એટલે પાદર હામો જા, એટલે હું આવીને બેઠો છું. શું આશ્ચર્ય પરચા! ભગવાનના ભક્ત ભગવાનના જો થાય ને તો ભગવાન હારે જ છે. રાત દિવસ રક્ષા કરે નિજ ભક્તની ભગવાન, મીટે થકી તે મૂકે નહીં, નિશ્ચય નાથજી નિદાન. ના છોડે ભક્તને ભગવાન કોઈ દિવસ. જનક જનની નિજ જન નામ, સાચા શ્રી હરિ કહેવાન. કેહે તું જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ થાન. એવું બીજાથી કેમ થાય? ભગવાન જેવું રૂડું કરે એવું બીજાથી આપણું રૂડું કોઈ દિવસ થાય એમ નથી. માટે ભગવાન ના થાવું, ભગવાન ના થાવું બસ. સત્સંગમાં ભગવાન સ્વામી નારાયણે અપરમ પાર પરજાતિ રાખે કેટલાક કહેવા. જેતપુરમાં જીવા જોશી થઈ ગયા, એમની દીકરી હતી કડવીબાઈ, એને જેતપુરમાં જેતપુરમાં પરણાવેલા. પણ જે ઘરે ગયેલા ને, ઘર બિલકુલ અધર્મી નાસ્તિક. એનો પતિ હતો રામ ગલોલો, હાવ પાપી. હવે આ બાઈ ભજન કરી એને જરાય ગમે નહીં. આ તો જીવા જોશી ના દીકરી, સત્સંગી, કંઠી ગળામાં રાખે, પૂજા કરે, ભજન કરે, નાઈ ધોઈને પવિત્ર રહે, લસણ ડુંગળી હિંગ ખાય નહીં, એટલે ઓલ્યાના ઠામુકું ગમે નહીં. એને મારઝૂડ ચાલુ કરી. એ કે મેલ્યા બધા ફન, આ ભગતડું ઘરમાં ક્યાંથી ખુશું? દાપણ કાંઈ નહીં કરવાનું, જે ધંધા એ ખાઈ લેવાનું. હા કે પણ હું મારી મેળે ખાવું ન ખાવું ભજન કરું તમને બસ, અમને નથી ફાવતું કહ્યું ને. એની સાસુય બહુ ધમકાવે, ઘણા દિવસ થયા કાયમ વઢે કંકાસ વધતો ગયો. પછી બાઈને હેરાન કરવા માટે બહુ દુઃખ દેવા માંડે, અતિશય દુઃખ દે, મારે પીટે, કોઈ ભજન ન મૂકે, ભજન કર્યા જે થવું. અને એમ કહેવાય છે એકવાર તો એને ધણી બહુ કી જાણો, તે બેનના છાતી માથે ખાટલાનો પાયો રાખીને રાતે બોલી, એ કે આ ઠાર કરી નાખો, આજ તને જીવતી મૂકું નહીં. પછી તો કડવી બાઈને અતિશય રીહ ચડી. એ કે છે ને, તમે મને મારી નાખો ને મારી, તોય હું ભજન નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. આ કે શું બોલે? તો કે હું સાચું કહું, તારા ઘર ભેગી થા તો કે નથી જવાની, હું આ ઘરે આવી છું, આઈ ના મરવાની. પછી ઓલ્યા ને રીહ બહુ ચડી ને, તે રીહમાં રીહમાં કે, તો પછી આજથી આજથી તું મારી માં બેન. હું તારો ભાઈ. તારે કડવી બાઈ કે, તો આજથી મેં તારું નાઈ નાખ્યું કે, તું મારો ભાઈ બાપ કે. આમ હા મહામી બોલી નાખ્યું. હવે આ બોલાણો ને, એટલે બીજે દિવસે કડવી બાઈ મુંડન કરાવી નાખ્યું. હા, અને લાલ લુગડા પહેરી લીધા ભગવાન જેવા. આ જોઈને તો આખું ઘર કકળી ઉઠ્યું, એટલી બધી રીહ ચડી, બહુ માર્યા કડવી. હવે બે ત્રણ દિવસના ઉપવાસ થયેલા. પછી રાત્રે એકલા ઘરમાં બેઠા બેઠા રડે, હે ભગવાન, હે પ્રભુ. એ જ વખતે ભગવાન આવીને પ્રગટ થયા છે, દર્શન દીધા, માથે હાથ ફેરવો, માર માર્યેલો ની બધી પીડા મટી ગઈ. માં અલૌકિક મહારાજ નો રૂપ જોઈને રાજી રાજી થયેલા કડવી ભાઈ ભગવાન ને હાથ જોડીને કહે છે, પ્રભુ આ જમપુરી માંથી કાઢો મને. મહારાજ કે, શું ઈચ્છા છે કહો? તાકે મને કાયમ તમારી સાનિધ્ય ગઢડે રાખો, મારે ભજન કરવું છે, આરામ છે સંસારના સુખ નથી ભોગવવા. ભગવાન કહે છે, તો એવું કરજો, જો ઉપરવાસ વરસાદ છે, સવારમાં ભાદર નદીમાં બે કાંઠે પાણી આવશે, તમે છે ને પાણી ભરવાના મિશે ભાદર નદી ને કાંઠે આવજો, અને પૂરમાં ધૂમકો મારજો, હું તમને ઝીલી લઈશ. કડવી ભાઈ કે, બહુ સારું. અને મહારાજે કહ્યું એ પ્રમાણે સવારમાં બે કાંઠે ભાદર નદી માં પાણી આવ્યું. પરવી ભાઈ કે હું નદીએ પાણી ભરવા જાઉં છું. એની સાસુ કે ત્યાં હું દાઈટું છે પાણી ભરવા, તો ઘણું પાણી ઘરમાં, તો ઘણા વાર ભરવા જાઉં, તો કે જા ટળ જાને આવ્યા પાણી ભરવા. બે કાંઠે પાણી આવેલું, ગામ આખું જોવા આવેલું. એમાં તરવીભાઈ ત્યાં આવ્યા ને, બે કાંઠામાં પાણી જાય, ઘોડા મલકર કેટલાય કાંટા ગળાયા તરતા જાય છે. મનમાં બીક લાગી, હું કે આવા પાણી ને કેમ પડું, માટલું હાથમાં રહ્યું ને બીક લાગી. કાંઠે ઉભા, ત્યાં તો ભગવાને દર્શન દીધા આકાશમાં, ઈશારો કર્યો, બીવો છો કેમ, પડો. અને સુરાતમ ચડ્યું, દોડીને ઉપડ્યા પાળેથી, પૂરમાં માર્યો ધુબકો. ત્યાં તો ગામના બધા કે ઓલી કડવી પડી, ઓલી પડી ગઈ. એના હળગા થોડાક ને ઉભેલા સમજા, ઈ કે છે ગઈ જવા દો, ઘરમાંથી હાલ ગયું, કે કોઈ પડશો નહીં વાયા કાઢવા. અને ભગવાન શ્રી હરિએ એમને પાણીમાંથી કાઢી લીધા, અને સામે કાંઠે વેલડું રાખેલું ઉભો એમાં બહાર દીધા, ગયું વેલડું ગઢડે. પછી ભગવાન એકવાર સભા ભરીને બેઠેલા ને, કડવીભાઈ પગે લાગવા, મહારાજ કે તમે આવા મોટા મહાન ભક્ત, અને તમારું નામ કડવીભાઈ શું પાડ્યું, નામ સારું નથી. કડવીભાઈ કે મહારાજ નામનું શું આપણે જેવું હોય. મહારાજ કે નહીં, તમારું નામ સારું પાડી દઉં તો. તો કે પાડી દો, તો કે આજથી તમારું નામ રામભાઈ. ભગવાને નામ પડ્યું, ધન્ય ભાગ્યશાળી એ જીવાત્મા જેનું ભગવાને નામ પડ્યું. અને લોયાના ત્રીજા વચનામૃતમાં ભગવાને એની વાત કરી છે, તથા મોટા રામભાઈ આમ બોલ્યા છે, એનું આખ્યાન કીધું મહારાજ. માટે મારો કહેવાનો આશય, ભગવાનના થાય ભજન કરે, ટેક રાખે, એની ભગવાન જરૂર રક્ષા કરે, જરૂર રક્ષા કરે. ભેંસ જાળમાં એક ગરાશિયણ બાય હતા. હવે આ તો અંશરી દરબારો ને બહુ મોટી હોય ને, એટલે અંશરી બેઠા એમાં ત્યાંથી પડી ગયા, હાથ ભાંગી ગયો. એટલે બધા લોકો કહે છે કે ડોક્ટર લાવી. હવે એ બે ને એવું નિયમ, કોઈ પુરુષને અડવું નહીં. એ કે ડોક્ટર નહીં, તો કે એવું ચાલતું હશે, હાથ હોજીને દડો થઈ ગયો. તો કે ગમે તે થાય ડોક્ટર નહીં, હું કોઈ નડીશ નહીં. હવે રાતે પીડા થાય, રેવાય નહીં, વળ ખાય. એ વખતે ભગવાન આવ્યો. હમ, ભગવાને આવીને હાથ જાળ્યો, સેજ તાણ્યો. ત્યાં તો કે મહારાજ મને દુખાશે, તો નહીં દુખાય, મારી મૂર્તિ આમ જોઈ લો. સેજ તાણ્યો, હાથ સીધો થઈ ગયો, તરત મટી ગયો. પગેલા ભગવાન અદૃશ્ય થયા. સવારે જોયું તો હાથ હાવ હારો, બધા પૂછવા માંડ્યા કે આમ કેમ થયું. ત્યારે કે રાતે ભગવાન હમો કરી ગયા. હે, નિયમ રાખે તો થાય. સંસારમાં પ્રસિદ્ધ કથા છે ઝવેરભાઈની, કચ્છના હતા, જામનગરમાં પરણ્યા હતા, જ્ઞાતે બ્રાહ્મણ હતા, આંખે જામર થયો, પીડા બહુ થતી. ભગવાનને પ્રદક્ષિણા ફરતા ફરતા પોચ સુધી એકાદશી ને દિવસે વનિતાનું રૂપ લઈને આંખીમાં અમૃતના ટીપા નાખ્યા. હા, જામર મટી ગયો, દેખતા થઈ ગયા. લખ્યું આજ કળયુગમાં પરચા પૂરે, માટે આવા તો હજારો પરચા. પણ ક્યારે ભગવાને દર્શન દીધા, જયારે એને પકડી રાખ્યું કે હું પર પુરુષ ને તો નહીં અડું, છેટા વ્રત આજ છૂટેલ આજ રાખો પ્રભુજી, આમ કહ્યું. ત્યારે ભગવાન આવ્યો. જે જરાક તકલીફ થાય નિયમ મૂકી દે, એને ભગવાન શું કામ દર્શન દે ભાઈ, એની મેળે સગવડતા કરી લે તો ભગવાન થોડા આવે. માટે જનક જનની નિજ જન નામ સાચા શ્રી હરિ કહેવાય, એહ હેતુ જેવું કરે જીવને તેવું બીજે કહો કેમ થાય, બીજાથી ન થાય. માટે નક્કી ભક્ત થાવું ભગવાનના. દુર્મતી આ પરચાને સમજતા નથી, દેખતા નથી, હેરાન હેરાન થાય છે. ભગવાન પોતાના ભક્તને કદાચ દુઃખ આપે છે તો પડદામાં રહીને જોવે છે. ભક્તના દુઃખને જોઈ ભગવાન શ્રી હરિ એની પરીક્ષા લે છે, અને જ્યારે એની દ્રઢ ધીરજ જોવે ત્યારે ભગવાન શ્રી હરિ જરૂર સહાય કરે છે. આવા આવા ઘણાય ભક્તો થઈ ગયા જેમણે ભગવાન માટે અપાર દુઃખ સહન કર્યા છે, અંતે શ્રી હરિને પામ્યા છે, ભવસાગર તર્યા છે. માટે ધન્ય છે ભક્તોની ભક્તિને, ધન્ય છે એમની ટેકને. નિષ્કુળાન સ્વામી કહે છે, કેવી ટેક જોઈએ આપણી કરવા પ્રભુને પ્રસન્ના. જ્યાં સુધી જોયું કેવાય, એમ આપણામાં મેલ રહી જાય ત્યાં સુધી આપણે ભક્ત નથી આ કહેવાય. આ કેવું છે, સ્વામી કે કોઈ વાણમાં બેસે, વાણ હજી મધદરીએ હોય ત્યાં સુધી એ કિનારાનું સુખ જોઈને મલકાય શું કામ, કિનારો ક્યાં આવ્યો, એમ આપણને જ્યાં સુધી પ્રભુએ મળ્યા નથી, દર્શન દીધા નથી, ત્યાં સુધી મલકાવવું એ બરાબર ને? ના કે છે સ્વામી. વળી કહ્યું, કર્યા કેસરિયા સુરા સરખા પણ લીધી નથી લડાઈ, ત્યાં સુધી તે વેશની કેમ વખણાય વડાય, સુરો દેખી દ્રગે શત્રુને કરે દ્રગે ઘણું ઘાય, હરિજન ને હરી ઝીણા અતિ તે કરે તે કોણ ઉપાય. હા, શત્રુને જોઈને શરીર ઘા કરે એમ હરિભક્ત ને પણ કામ ક્રોધ લોભ મોહ બધા શત્રુ થાય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બધા શત્રુ, એને જીતે ત્યારે હરિભગત થવાય, મહા ઝીણા શત્રુ છે, આવતા એને ઓળખવા ખબર પડી જવી જોઈએ કે આપણને એ આવ્યો, કામ આવ્યો, હવે ક્રોધ આવ્યો, લોભ આવ્યો. માણસ સાવધાન બને આવતા પહેલા, હા એને પકડી લે તો ભગત થવાય. અખંડ આગ્રહ જોઈ ભગવાનના ભક્તને કે મારા હૃદયમાં 24 કલાકની અંદર એક પણ શત્રુ આવીને આટો ન મારવો જોઈએ, બસ. કાળું મહિશ કરી જાય કાળજું, પછી ભગવાનનું ભજન કેમ થાય? શત્રુ થકી સાવધાન રહે, ગાફલ ન રહે ને તો એ તરત ઘાયલ કરી નાખે છે, હાજો ન રહેવા દે શરીરે, ભક્તિ ન રહેવા દે, ખાઈ જાય કામ ક્રોધાદી. માટે સાવધાન રહેવું, દઢ ધીરજ ધારી રહેવું. આપણા સંપ્રદાયમાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખનારા ઘણા ભક્તો થઈ ગયા, સિદ્ધાનંદ, સચ્ચિદાનંદ સ્વામી, કૃપાનંદ, ગોરધનભાઈ, પર્વતભાઈ, આ બધા અખંડ વૃત્તિ રાખનારા ભક્તો, પણ ભગવાનને નહીં ભૂલનારા. સિદ્ધાનંદ સ્વામી અખંડ વૃત્તિ રાખવાનો ઠરાવ કરેલો, એમાં એકવાર કઈ ખોટી કાપવા દાંતણ કાપવા જતા મૂર્તિ પળવાર ભૂલી ગયા. હા, તે પછી 3 દિવસ સુધી ખાધું પીધું નહીં, પ્રાયચિતથી 3 દિવસ અપવા. રાત્રે બે ને તો બે ગૌઠણ ઉપર 2 ઘંટલાના પૈડિયા મૂકીને બે આખી રાત ધ્યાન પર. આવા સંતો થઈ ગયા ભગવાનના ભક્તો. સતત હરિમાં મન રાખે, સુધનવાની કથા માંગે, અને ગમે એવા શત્રુ આવે ધીરજ ન ડોલાવો. કારણ કે દુનિયામાં ધીરજ સમ ભગતને કોઈ ધન નથી, કારણ કે એ દોયલે દિવસે કામમાં આવે છે. જ્યારે બહુ દુઃખ આવી પડે તે સહન ન થાય ત્યારે ધીરજ વિના બીજું કાંઈ કામ ના આવે. ધીરજ રાખો, આ કથા આખી ધીરજ આખ્યાનની છે. ધીરજ ધારી રહે નર નારી પામે તે સુખ સદન, કષ્ટ કાપવાનો એ છે કુવાડો, વાધે વિપત્તિના વન. આગે સીતાજી કુંતાજી ને દ્રૌપદી ધારી ધીરજ હતી મન. સીતાજી ને ઓછું તું કહ્યું, દ્રૌપદી ઓછા હેરાન થયા. હા, કુંતાજી ને કઈ ઓછું તું કહ્યું, પણ હવે ધીરજ રાખી છે, ધીરજ રાખવી, ધીરજ હવે ના ના થવું. નિષ્કોન સ્વામી કહે છે, ધીરજ વહી જાય ને તો માણસ થી આપઘાત કરાઈ જવાય. ધીરજ રાખે તો માણસ મરે નહી, બચે. હવે કથા આવે છે જડ ભરત ની. જડ ભરત મહાન ભગવાન ના ભક્ત, જોકે આખ્યાન બહુ લાંબુ, લગભગ બધાએ તમે સાંભળ્યું હશે. પૂર્વ એ તો ભરત રાજા હતા, ગંડકી નદી ને કાંઠે ગયેલા, મૃગલા મેદ થયું તો આ જડ ભરત થયા, બ્રાહ્મણ ને ત્યાં અવતર્યા, મોટા થયા, પિતાએ ભણાવવાની બહુ મહેનત કરી પણ ના ભણ્યા, ધ્યાન જ ન આપ્યું, ઘરનું કામકાજ કરે, પિતાજી ગુજરી ગયા, 7 ભાઈઓ હતા, એક બેન હતી, ઘરમાં મમતા વિના રહે છે, જેવું આપે એવું ખાય, છીંધે કામ કરે. દિવસો પછી દિવસ જાય, પછી એક દી ભાઈઓએ કહ્યું, જાઓ ખેતર ખબર રાખજો. ખેતર જઈને ઉભા રહ્યા, શરીરનું ભાન નથી, અંતર્વૃત્તિ વર્તે ભગવાનના સ્વરૂપમાં, એવી રીતે ખેતર હાચવે છે. સુખ દુઃખ જેને રહ્યું નથી, આપા પર ભાવ મટી ગયો છે, અખંડ ભગવાનનું ભજન છે. આમ જડભરજી ખેતર હાચવે છે, ત્યાં રાત્રે સોરાયમાં જાલીને જળ ભરત ને ઉપાડી ગયા. ક્યાં લઈ ગયા? તો કે દેવીની આગળ મારવા હારો, કે આ 32 લગણો માણસ દેવીને નિવેદન ધરવાનો. ત્યાં લઈ ગયા, ત્યાં તો એ ભરતની પૂજા કરી, નવડાવે ધોવડાવીને ઉખડી જમાડી, એને ખૂબ જમી, પ્રેમથી ઉખડી. મેં કે મારી નાખવાના હતા તરત, એ કે મારી નાખે, મારીને મારી નાખે, એમાં હું મારી છે પાપ જાય. ઉખડી જમાડીને પછી દેવીની આગળ આમ રાખ્યા ઉભા, અને જે ઓલ્યો હતો ને વધેરનારો એને તરવા લીધી, અને જ્યાં જળ ભરત ઉપર ઘા કરવા જાય ને ત્યાં તો દેવી સાક્ષાત પ્રગટ થયા. કોલિયાનો હાથ જાલી તરવાજ લઈ લીધી, એક ઠોહો માર્યો પડી ગયો, અને પછી પેલો એને પકડી માથું કાપીને, અને પછી ને જેટલા હતા ને બધા એના માથા કાપ્યા, પછી લીધી કરવાલ કરતી તેને કાપ્યા સર્વના શીશ, પીધું લોહી ને ખાધું માંસ ને, ત્યારે ઉતરી દેવી ને રીશ આવી રીંછણી. પછી જડભરત આગળ હાથ જોડીને દેવી વિનંતી કરે છે, નિષ્કળાનંદ ના વાલા તમે છો, મને તમને આ પાપીએ પીડ્યા, મારાથી બહુ રીણ સડી ગઈ, રહેવાનું નહીં, બધાને ઠેકાણે પાડી દીધા છે. એમ કહીને દેવી અદ્રશ્ય થયા. કથા જડભરતની બહુ મજબા જેવી કથા છે. ત્યાંથી છૂટા થયા, વળી ખેતર હાચવે છે, એમાં વળી રોગનો રાજા સમાગમ કરવા જાય સાધુનો, ચાર જણા એની પાલખી ઉપાડનારા, એમાં એક માંદો પડી ગયો હતો, એક ની તાણી પડી, કે જાઓ રાજા કે પકડી આવો કોકને, એમાં આ જાય થઈ ગયો, ઉપાડ્યા ખેતર હાસોતા ને ત્યાંથી, હાલ કે પાલખી આ કે આ ઝૂક્યા, પાલખી ઉપડાવી હાલે, પણ કીરી મગોડી આવે ને એટલે ઠેકડો મારે જડ ભરત, રથે મરી જાય, એટલે રાજાના પેટમાં પાણીનો આંચકો લાગે, અમને કી જાણો, એટલે ઠેકડા કેમ મારો, એટલે તઈ નહીં કે મહારાજ મહારાજ અમે કાંઈ એમ નથી કરતા, નવો આવ્યો ને એ બહુ ઠેકડા મારે. રાજા કહે હરગોહાલ નગર પછી સમજો ને, વળી હાલે વળી કીડી મકોડી આવે ઠેકડો મારે, રોગણ રાજા ખીજાણો, એટલે ક્યારનો કહું છું, હખણો હાલતો નથી તો હું હા હુકાઈ ગયેલો છું, હું તું ક્યારનો જૂતેલો છો, આમ કોણ કોણમાં બોલે, આ ફેર ઠેકડો માર્યો ને તરવારે કરી હરકો કરી નહીં, આ કઈ બી વ્યા તો બ્રહ્મરૂપ હતા, વળી કીડી મકોડી આવી માર્યો ઠેકડો, અને ઓલો તરવારે નેટો ઉતર્યો, એ ક્યાંય કરાવી તો જડ ભરત હામું જોઈ રહ્યા, વાહ ભાઈ વાહ. અને રાજા કે છે કે હું રાજા, મારી આજ્ઞા લોપનાર તું કોણ? તાર જડ ભરત કે પેલા મારા એક પ્રશ્નનો ઉત્તર આપશો. શું તો કે રાજા એટલે હું, એ મને સમજાવો ને પેલા, શું પ્રશ્ન પૂછ્યો આ સાધુએ ઓલ્યા, હા ભારતના સાધુએ ઓલ્યા રાજકારણીને પ્રશ્ન પૂછ્યો, રાજા એટલે હું એ કહીશ, આવડો કે રાજા એટલે આપણે, એટલે જ હું કહું રાજા એટલે હું ઈકો પેલા, રાજા એટલે હું બધાને સુખી, રાજા એટલે બધાને સુખી કરે એનું નામ રાજા કહેવાય, ઓલિયા વ્યાખ્યા કરે, બધાને સુખી કરે એનું નામ રાજા કહેવાય, હું બધાને સુખી કરું પાલન કરું. જડ ભરત કે તું બધાને પાલન કરતો અને બધાને સુખી કરતો હોય તારે હાલીન ન જવું પડે, શું પ્રશ્ન, તારે હાલીન ન જવું પડે, આની આગળ ઉપડાવે તારો ભાર, તું શેનો રાજા, તું શું બધાને સુખી કરે? ત્યારે રઘુગણને એમ થયું કે આ કોક મહાત્મા હોય એવું લાગે, પછી ઓળખાણી પડી, પગમાં પડી, માફીમાં ભગવાનના ભક્ત આ કથા ઉપર વિચાર કરાય, જડ ભરતના વચન સાંભળી રાજા તો મુગ્ધ થઈ ગયો. પછી જડ ભરત કે તે એમ કહ્યું કે તું બહુ જાડો છો, તો કે મને કઈ લાગુ પડ્યું નથી, કારણ કે હું આ શરીર નથી ને, તું ક્યારનો જૂત્યો છો એ મને લાગુ નથી, હા મને કઈ લાગુ જ પડતું નથી, હું જૂત્યો નથી, હું હાલ્યો નથી, હું ગયો નથી, હું કઈ રહ્યો નથી, આવું કહ્યું, હું તો જેમ છું એમ જ છું, તને જે દેખાણું છે ને એ તો માયાનું કહી દીધું, તે જે કહ્યું તારી જીભથી તેનું નથી દુઃખ કઈ, હું જ ને કે છે તે કહ્યું જોઈ આ તનને, તે નથી આત્મામાં એક, આવો ઉત્તર આપ્યો. દેહદર્શી તો એમ જ દેખે જેને નથી અંતરે વિવેક, ત્યારે રાજાને બિચારાને ખબર પડી, પગમાં પડ્યો, માફી માંગી, ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું કરગરી, એના જેવું થાય આપણે ત્યારે પડે પૂરી પીછાણ, સ્વામી કે જડ ભરત જેવું થાય ભગવાન નું ભક્ત ત્યારે સમજીએ કે ભગત થયા, ખરા ખોટાની ખબર ખરી નક્કી જણાય નિદાન તો સાચું, બાકી તો ગયું કે ભાદરવામાં તો ભાદે વડ ભીંદો તડો વડે છે, હામું વડથી વધે વિશે, ભાદરવામાં વડ એટલે ભીંડો ઉગ્યો, સમજ્યા, રોજ મારો ચાર ચાર આગળ વધે, પછી ઓલા વડ ને કે આગોરે આગોરે હટી જાય, કોઈને ગુલાળ ને કી, વડ કે હા તો રે ઉતાવળો થામાં, એક બે મહિને જવા દે, પછી હું નમુડિયા ની કઈ ટેક રે, બે મહિને ગયા વરસાદ કરો તો બેન થઈ ગયો લંઘાઈ ગયો, વડલો કે હટી જાવ કે રહો એમના, અમુક આવા હોય સમજ્યા, વેંત મહિને દોડે બહુ, પછી થાકીને ઉભા રે, ધડાકો મારી દે, ઘણા નિયમ લે ને, આજથી દૂધ ઘી બાંધ, બેદી થાય ને તો ચાલુ પેટમાં ગડબડ થાય, ખાવું પડતું. પછી એમ હફદી ને ધડા કોનો મારે શું વાંધો, આથી બયાડ બેદી કરા તો હાડક્યા દુખે. પછી હવે હવે નહીં થાય, સમજી ને કરું માણસ આના જેવું થવાય તો સમજીએ થવાનું એમ. ભગવાન ના ભક્ત ભગવાન ભજે, બહુ બહુ કથાઓ છે, બહુ પરચાઓ છે, કેટલા કહેવા. હા, ઉપલેટામાં રૂપબાઈ થઈ ગયા, એને સત્સંગ ના છોડ્યો, હા છેવટ ભગવાને એને દર્શન દીધા. બહુ સારો ઇતિહાસ છે, આપણે આગળ સમય ક્યાં જ બધું કહેવાનું. રાજબાઈ આપણે સાંભળ્યું છે આખ્યાન, વાંક્યાના રાજબાઈ મહાન ભક્તો. એક એક કથા ભગવાનના ભક્તાએ અનુસંધાનમાં લે. આગળ ચાલીએ, સુખજીનું આખ્યાન લખ્યું છે અહીંયા. સુખજી જેને 7 દિવસમાં પરીક્ષિતનો મોક્ષ કર્યો, એ કથા સુખજીએ જ્યારે એવી વાત જાણી કે ધરતી ઉપર એક મુમુક્ષુ આત્મા તૈયાર થયો છે, એનું પરીક્ષિત નામ છે, એટલે ધ્યાન ધરતા ને ભગવાનનું એ પડ્યું મૂકીને એને કથા કહીને એના જીવનો ઉદ્ધાર કરવા આવ્યા. ઉદ્ધાર કરવા જ્યારે એમણે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો ત્યારે સ્વામીએ લખ્યું છે, ભારે પીડા પામ્યા પારથે કરે બહુ બહુ ઉપહાસ. લોકો ડરાવે છે, જયારે ગજપુરમાં ગયા ને તાસ દેખાડે, કારણ કે સુખજી તો અવધૂત હતા, વસ્ત્ર પહેર્યા નતા, એટલે લોકોએ બહુ મશ્કરી કરી, અતિશય ટીકા કરી. કોઈ ગોબર નાખે, કોઈ પેશા, કોઈ ઈટ પાણા. સ્વામીએ લખ્યું, કોઈ તો સંચારે છે સરિયા પાપી નર
પરીક્ષિત નું કલ્યાણ કર્યું તારે જગત ને ખબર પડી કે આ તો આવા મહાન હતા, નિરાવરણ આત્મદર્શી એવા સુખજીએ પણ આ જગત માં આવીને દુઃખ સહન કર્યું છે. ભગવાન ના ભક્ત સહન કરે, હા સમર્થ હોય એ પણ દુઃખ સહન કરે, તો અસમર્થ ને સહન કરવું જ જોઈએ ને, હું નવાય છે. સ્વામી કે આજ આ જેવા છે કે નહીં દુઃખ સહન થાય. ભક્તની રીત જો ભક્ત માં જન જાણો જોઈએ જરૂર, પોતાની રીત પર હરિ પરી હરિદાસ ન કરવી દો. ભગતની રીત ભગતમાં હોવી જોઈએ. સ્વામી કે વેશે લેશ લેવાય નહીં, સાવકાર નરેશ નો શોખ. કોઈ સાવકાર નો વેશ લે, કોઈ રાજા નો વેશ લે, વેશ થી કઈ સાવકાર નું રાજા નું સુખ આવે છે? બોલી દેશી તો બહુ એમ જ કરે, પણ દામ હુકમ નું રહે દુઃખ. સાવકાર ને પૈસા નું દુઃખ રહે, રાજા ને હુકમ નું દુઃખ રહે, કોણ માને? રાજા નો વેશ લઈને આવે એનો હુકમ હાલે, સાવકાર નો વેશ લે કઈ હું ઘરે તેજુરી ભરાઈ જાય? એમ ભગત નો જોઈએ તો ભગવાન મળે છે.
ભક્ત નો વેશ લીધે ભગત થઈ જવાનું નથી, ખરી ખુમારી જોશે ભક્ત ની. ઓઢી હજી અંગે સિંહ નું જંબુક કરે જેમ જોર, શિયાળિયું સિંહ નું ચામડું ઓઢીને જોર મારે, પણ ત્રાડ નાખવા જાય ત્યારે લાળી થાય, ત્રાડ ન થાય. એમ હરિભગત થઈને પછી ઉપલ્યા ઉપલ્યા હરિભગત રહીએ તો એનો કોઈ અર્થ છે? નિષ્કુળાનંદ એ વાતનો અંતે નહીં આવે નોર. સતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, મીણબાઈ વગેરે વગેરે ભક્તો થઈ ગયા, જાતમદર્શી સુખદેવજીને પણ આગળ નીકળે એવા. હા, મીણબાઈ વગેરે મહાભક્તો. ભગવાન જન્મ પહેલાની ખબર, પ્રભુ જન્મશે જન્મા ત્યારે પણ, આજ ભગવાન જન્મા. હા, વનમાં નીકળ્યા આવા ભક્તો થયા સતાનંદ વગેરે. માટે ભગવાનના ભક્તો કથાને શીખે, આપણામાં કઈક આવવું જોઈએ. હવે નારદજીની કથા આવે છે. નારદજી જ્યાં જાય ને લોકોના જ્ઞાન નું દાન ધ્યાન જ કરે, કેટલાય જીવને સાધુ કરી મૂક્યા. અગણિત જીવ ઉધારવા હારું સ્વર્ગ મૃત્યુ ને પાતાળ બધે ફરે, જ્યાં જાય ને જિજ્ઞાસુ માણસ મળે ને એને વાતો કરવા જ માંડે, સંસાર ખોટો, જગત ખોટું, ભગવાન સાચા. હવે આમ ફરતા ફરતા નારદજી નારાયણ સરોવર આવ્યા. દક્ષ પ્રજાપતિએ ત્યાં 10,000 છોકરા ઉત્પન્ન કરીને જગતને આમ સર્જવા માટે ત્યાં મૂકેલા. એ વખતે જગત સર્જાતું, આરંભ કાળ. બ્રહ્માને બહુ ચિંતા હતી જગતનો વિસ્તાર કરવાની. 10,000 છોકરા ઉત્પન્ન કરી નારાયણ સરોવર મોકલેલા કે તમે સૃષ્ટિની રચના કરો. એમાં નારદજી ભટકાઈ ગયા. માંડ્યા ઉપદેશ દેવા પરણાય જ નહીં, બધું ડખો કહેવાય, સંસારમાં પડાય જ નહીં. 10,000 ને સાધુ કરીને ગયા. હવે જેનો એક છોકરો સાધુ થાય એની લાલપીળી આંખ્યું થઈ જાય. આમાં 10,000 થયા, હું દિશા થાય કહો. દક્ષ પ્રજાપતિ ખીજાણા નારદજીને થોડાક ધમકાવ્યા, ખબરદાર અમારા છોકરાનું નામ લીધું તે હવે. બીજા 1,000 ઉત્પન્ન કર્યા, એને એને આ મોકલ્યા. નારદજી ફરીને એને મળી ગયા. નારદજી એને ઉપદેશ આપ્યો, એને સાધુ કરીને ગયા. પછી મગજ ગયો દક્ષ પ્રજાપતિ. નારદજીને શાપ દીધો, તને શાપ દઉં છું, તું એક મુહૂર્ત ભરજો કઈક રોકાણ તો તારું મૃત્યુ થાય. સાધુ રોકા તો બગાડી ને કોક ને કેવી કથા છે કહો. મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો ત્યાં મૃત્યુ પામજો આપ, આવો ઠપકાર્યો શાપ. નારદજી કે છે, હારા મારું થયું, મુહૂર્ત થી વધારે રેવાય નહીં, એટલે હવે બહુ ફરાશે, બહુ ફરશો ને જ્યાં જ્યાં મુમુક્ષુ મળશે ને ઉપદેશ કરશો ને જેટલા મળે ને એટલા સાધુ કરી નાખવા, બસ ઉપાધિ મટે. એક જણા એ પ્રશ્ન પૂછ્યો કે બધા સાધુ થઈ જાય કે બહેનો નું શું થાય? મેં કહ્યું એ સાધવીઓ થઈ જાય. અરે તારે કે તો પછી જગત કેમ હાલે? મેં કીધું એની તારે ઉપાધિ છે ભગવાન ને? અમુક અમુક ઠાકોરજી ની ઉપાધિ લઈને હું કામ ફરતા છે? બિચારો ઠાકી ગયો કુટુંબ નિયમ નો દંડેરો પીટાવી પીટાવી લોકો. થોડાક થઈ જાય હું વાંધો, લોકો ને દબાય દહી ની રૂમ માં રહેવું પડે, જગ્યા મળતી નથી. સ્વામિનારાયણ ભગવાન વખતે આવો ડખો હતો. એક વાર મહારાજ 500 પરમહંસ ની સભા કરીને બેઠેલા, એમાં એક ભરવાડ આવી ચડ્યો કાંઈક થી, એ બગલમાં લાકડીનો ટેકો મારી લેજા નાખ્યા. કે સ્વામિનારાયણ તો આખું જગત મૂડી નાખ્યું કે ભાઈ કુંઠડું નાનું ભગતડા દાદા બધા હમા હે કા કે ભગવાન કે એ તારે ગાયું પરવાના વાડા જેવડું મારું અક્ષરધામ નથી, તું ઉપાધિ કરીમાં, તું ઉપાધિ કરીમાં. વગર જોતાની ઉપાધિ અમુક ને બહુ થાય. એક વાર મહારાજ એ ઘરમાંના ઝાડ નીચે બેઠેલા, એમાં 20 માણસો આવ્યા. આવીને ફરિયાદ કરી કે સ્વામિનારાયણ તમને અમારે ફરિયાદ કરવાની છે નહીં, તમે જેને એને સાધુ કરી નાખો છો, આ ટૂંક કાળમાં 500 મૂડી નાખ્યા, આમનામ જગત આખું સાધુ કરી નાખશો તો સંસાર કેમ હાલશે, બધું વૈન ન થઈ જાય? ભગવાન કહે કે કામ કરો, તમે 20 સાધુ થાઓ. હા, તમે 20 સાધુ થાઓ એટલે આ ઝાડ માંથી, આ ઝાડ માંથી હું બીજા 20 ઉતારું. બોલ્યા કે અમારાથી તો નહીં થવાય. કે અરે એમ ન થાય, થાવ તો ખરા, ચાલો 10 થાવ. ના ના, 5 થાવ. નહીં નહીં, અમારાથી એક તો થાવ. અમારા રવિ માંથી તો કોઈ નહીં થાય. કે અમે તે કઈ નહીં. મહારાજ કે જોવા હારું થાવ, હું ઉતારું છું ને આ ઝાડ માંથી. કે ના ના, અમે કોઈ નહીં થઈ શકીએ. ત્યારે ભગવાન કે સાંભળો, બધા થઈ જાય તો તમે 20 તો થાવ એમ નથી ને? કે ના, તો જગત હાલવાનું જ છે, ઉપાધિ હું કામ કરો? એટલે આવા નવા વગર જોતી ને ઉપાધિ કરે, આટા લાલ ને આટા નમળે, હું કેવું એનું થઈ જાય બધા સાધુ. કેવી માણસ ઉપાધિ કરે, અંથે અંથી ખોટે ખોટે, અમુક ના મગજ જ ઊંધા હોય. કોઈ એવી ઉપાધિ ન કરશો એ ન બને. અશક્ય વસ્તુ ની આપણે ચિંતા ના કરાય. થતું હોય થાય, ન થતું હોય ન થાય, એમ બધાને તાકાત છે. સાધુ થવા, સાધુ થવાનું છોકરાને ખેલ છે? એમ સાધુ થઈ જવાતું છે? 1,000 માંથી 1 ન થાય. ભારતમાં કેટલા કરોડ ની વસ્તી છે? બોલો એક એક મા બાપ ને બે ત્રણ ત્રણ ચાર ચાર છોકરા છે, બધા એક એક થતું હોય તો એમ કેવાય ઘણા થાય. અરે એક ગામ માંથી એક કે બે હોય એ વળી કાઠિયાવાડ ને સોરઠમાં, ગુજરાતમાં તો ગામ દીઠ નામે ન મળે કોઈ નહીં. જો એ પૃથ્વી પોચી નાના માણા પોતા કોઈ થી સાધુ થવાતું નહીં. માટે ન કરવાની ચિંતા કોઈ ન કરે. આપણા જીવનું શું થશે ભગવાન નહીં ભજી તો આ ચિંતા કરો. નારદજી હવે બધે માંડ્યા ફરવા, માંડ્યા ઉપદેશ દેવા. સ્વામી એના ઉપર કહ્યું, એના જેવો આદરા હરિજન ને જોઈએ હંમેશ. નારદજી ના જેવો આગ્રહ રાખો. એક એવી વાત હરિ કૃષ્ણ ની, એત દેખાડી હૈયા તણો, એ કાઢી લેવો કાળના મુખ થી, એવો ઉપકાર કરો ઘણો. કરવી ભગવાન ની વાત અતિ આગ્રહ રાખીને કાળના મોઢા માંથી જીવને સંસારના ઊંડા ખાડા માંથી કાઢી લેવો. કામ કરવું આપણે ચોખે માર્ગે ચલાવતા, સાંભળો શબ્દ નિષ્કળાન સ્વામી ને, અરે જો ને ચોખે માર્ગે ચલાવતા, કોઈને ગમે કે ન ગમે શું પરવા, કયામાં કસર ન રાખવી, કેવામાં બાકી રાખવું જ નહીં ઠક્કર દેવું, કયામાં કસર ન રાખવી, સુખ દુઃખ સમે વસમે. એ જો ને આળસી ન બેસવું આપણે, સાધુ સંતો ને કહે છે ચાલુ જ રાખો ઉપદેશ, જેટલા નીકળ્યા એટલા ભગવાન ના દર્પ માર્ગ માં, કાળના મુખ માંથી નીકળે એટલા હારા. નો વાંધો આળસી નો બેસવું આપણે, હેતે કરવી હરી ની વાત, હેતે ભગવાન ની વાતો કરવી. નિષ્કુળાનંદ નો નાથજી, અરે રહે રાજી તે પર દિન રામ. ભગવાન એવાના ઉપર રાજી રહે છે જે રાત દિવસ વાતો કરે, સત્સંગ કરે, નારદજી ની જેમ જીવાત્માનો ઉદ્ધાર કરે, ભગવાન એના ઉપર બહુ રાજી થાય છે. હા, અને એનું નામ જ સાચા સંત કહેવાય. માટે આનંદ થી સાચા સંત ઉપદેશ દીધા કરે, જે થાવી હોય. અને આ જગતમાં સાચા સંતે ભગવાન ને રાજી કર્યા છે. સાચા સંત અનંત રાજી કર્યા શ્રી હરિ.
Shut up.
સંસારી સાધુ બનાવે, ગજબ કહેવાય ને. ઘણા રોક્યા છે, ઘણા થાતા હોય ને, આમ હોય આડોળ હોય, કોક સાધુ બનાવે ને કોક થાતા હોય ને રોકતા. હવે કહે છે કે એવા ને એવા સનકાદિક ની કથા સાંભળો, જેને વિષય સુખ રૂપ દુઃખ જાણ્યું, વિષય ના સુખ ને દુઃખ જાણ્યું, પ્રભુ ભજવા માટે અતિ ઉમંગ હૃદય ધાર્યો. પુરાણ માં વાત પ્રસિદ્ધ છે સનકાદિક ની. સનકાદિક ઉપર ભગવાન પ્રસન્ન થયા, વિષય સુખારે ખરેખર વેર ભગવાન પ્રસન્ન થયા. માગો શું? ત્યારે એને શું કહ્યું ખબર? અમારી ઉંમર કાયમ 5 વર્ષ ની રહે. કારણ કે મોટા થવું જ નથી, અમારે મોટા થવું જ નથી. માગીએ વર્ષ વય 5 ની, વળી રહીએ સદા નિષ્કામ. આ માગ્યું ભગવાન આગળ. પછી 5 વર્ષની અવસ્થા પામી બધા ફરે છે, લોકોનો ઉપદેશ દે છે, ભગવાનની કથા સાંભળાવે છે, બહુ જીવના કલ્યાણ કરે છે. ઊંડી અંતર થી ઈચ્છા ગઈ સ્પર્શ સુખ ત્રિયા તમની. આ શબ્દ સુણો, ઊંડી અંતર થી ઈચ્છા ગઈ સ્પર્શ સુખ ત્રિયા તનની, એની પેઠે કરો આપણે મેલી દિયો ઈચ્છા મનની. આ ગા માર્યો સનકાદિકને, જેમ સ્ત્રીના શરીરના સ્પર્શની ઊંડી અંતરથી ઈચ્છા ટળી ગઈ, સ્વામી કે એની પેઠે કરો આપણે મેલી દિયો ઈચ્છા મનની. સનકાદિકની કથામાંથી આપણા સંપ્રદાયમાં અપરંપાર થઈ ગયા મૂળજી બ્રહ્મચારી, જબરજસ્ત બ્રહ્મચારી. આ મેં કાલે કહ્યું રાત્રે રામબાઈનું આખ્યાન જીંજાવદરના બ્રહ્માનંદ સ્વામી યતિ માતા ખાચર નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા, અલયો ખાચર પરિણ્યા નહી. અને અમરભાઈ ને ગોવિંદભાઈ ની કથા તમે સાંભળી છે, મેથાણમાં જાન આવી. ભગવાન શ્રી હરિ પણ ત્યાં પધારેલા, માંડવામાં ગોવિંદભાઈ ના અમરભાઈ સાથે લગ્ન થાય, બે પરણી રહ્યા ને. તાર સમાચાર મળ્યા પ્રભુ અહીંયા આવ્યા છે, એટલે તાજા પરણેલા એમના છેડા છેડી બાંધેલી ભગવાન ને પગે લાગવા ગયા. અમરભાઈ ને માથે મોડ્યો. મહારાજ કે આવો આવો ભાઈ બેન સુખી છો ને? હા, આવો શબ્દ વાપર્યો. બે હરિભગત, અમરભાઈ પણ હરિભગત, ગોવિંદભાઈ પણ હરિભગત. મનમાં એમ થઈ ગયું મહારાજ એમને ભાઈ બેન કીધા, એટલામાં સમજી ગયા. ભાઈ બેન કીધું ને એટલામાં સમજી ગયા. અને બીજાને તો ઢોલ વગાડીને કહી છે ને, તોય કઈ સમજણી પડતી નથી, કઈ સમજણી પડતી નથી. અને એમ કહેવાય છે કે ગોવિંદભાઈ તો મનમાં નક્કી કર્યું કે જિંદગી આખી બ્રહ્મચર્ય પાળવું છે. મહારાજે કહ્યું બેન એટલે બેન પૂરું. આ બાજુ અમરભાઈ પણ નક્કી કર્યું, મહારાજે કહ્યું ભાઈ એટલે ભાઈ પૂરું. પણ એકાબીજી જાણે નહીં. અમરભાઈ તો રાતે બેઠા, કશું કઈ પાથર્યું નહીં, એમને સાતડી નાખીને ધ્યાન ધરે. ગોવિંદભાઈ ઘરમાં પ્રવેશ કર્યો, કઈ ભાઈઓ ને એટલે પ્રશ્ન પૂછાઈ ગયો, દેવી આમ કેમ? ત્યારે અમરભાઈ કહે છે ભાઈ મહારાજે હું કહ્યું, ત્યાં તો રૂમાળ આવવા થઈ ગયા. ધન્ય છે એવી નારી, ધન્ય છે એવા ભક્તો. પછી બે એકાબીજીને ભાઈ બેન કહે કે આપણો વ્યવહાર આમ સમાજ જે જાણતા હોય તે, ઉઘાડા બાણાના દાંપત્ય, ઉઘાડા બાણાના ગ્રસ્થ આશ્રમ, ગજબ કહેવાય ને. ભગવાન શ્રી એ રીતે રાતે ગઢડે બેઠેલા ને હાથમાં ફૂલ લઈને ફેરવા કરે, માથે અડાડે, આંખી અડાડે. મુક્તાનંદ સ્વામી કે ક્યાં પ્રેમી ભગત નું ફૂલ છે, ફૂલમાં શું એવી સુગંધી કરી ગઈ? ત્યારે મહારાજ કે આજ મને આ ફૂલ માંથી અમરભાઈ અને ગોવિંદભાઈ ના નિષ્કામ વ્રત ની સુગંધ આવે છે. ભગવાને વાત કરી, આજ આવી રીતે વાત થાય, ગજબ કહેવાય ને. સારી જિંદગી બ્રહ્મચર્ય પાડ્યું બે માણસ હે. ગોવિંદભાઈ કે જો બ્રહ્મચર્ય પાળવું હોય ને તો એમ નામ ન રે, આથી આપણે બે નિયમ લ્યો. હું એક ટાઈમ ખાવું તો કે મંજૂર, તારા કપડાનો છેડો મને અડી જાય તો મારે તારે ઉપવાસ કરવાનો, મારું કોઈ લુગડું તને અડી જાય તારે મારે એક નકોડો ઉપવાસ. હા, તારી ને મારી આંખ આમ આમી ભેગી થઈ જાય બે ને એક એક ઉપવાસ. આવા તો આ તારા નિયમ લીધા. તું ઘરમાં આવવાનું આવી જાઉં તરત બહાર નીકળી જાવ તો તારે મારે એક ઉપવાસ, હું ઘરમાં આવું તું આવી જા તરત જતી રહે તો ઉપવાસ. સારી જિંદગી બ્રહ્મચર્ય ફાળું બે જણા આવાથી આ ધરતી ઉપર આપણા વડવાઓ અને એમના જ આપણે વંશજો કહેવાઈએ છીએ. આ મોટો મોભો લઈને ફરીએ છીએ, ગમે કોણ તાર કરો ને આવું તો જાણીએ. વાહ વાહ, ધન્ય છે તમે. નિર્વિષયી ગમે છે નાથ ને, નિર્વિષયી ગમે છે નાથ ને, વિષય વિકળ ગમતા નથી. જેમ સમળ નર બેસે સભામાં સૌ જાણે ઉઠી જાય અહીંથી. હા, કોક ને ઝાડા પેશાબ થઈ ગયા આપણને એમ જ થાય ને, અહીંથી ઉભોતા ભાગ. બગડેલા નથી ગમતા ભગવાન ને, નિર્વિષયી ગમે છે સાંભળીને શીખે આ કથામાં. આ કથા જેવી તેવી નથી, જો શબ્દ લાગે તો હાર ફાર નીકળે. મોહરા સુરવીર ને તો લાગે, સુરવીર ને તો શબ્દ લાગે, પણ ડોબા જેવા હોય ને ગમે એટલા હોન વગાડો ને એ કાને ન લાગે. ક્યારેક ક્યારેક તમે ગાડી લઈને જતા હોય ને રસ્તામાં ડોબો આવું આ ગોલતું હોય, હું કેટલાય હોન વગાડો કાન ન લાગે. બોલો એમ અમુક અમુક ને ઉપમા તો એની દેવાય ભાઈ, સાવધાન થાય આ કથામાંથી. ઉપર બન્યા બહુ જલાને માહી મેલની મણામથી, ઉપર તિલક તાંડલો વેશ બધી કમ્પ્લેટ. ઉપર બન્યા બહુ જલાને માહી મેલની મણામથી, અરે એવા જન જોઈ જગપતિ અભાવ કરે છે ઉરથી, અભાવ કરે છે એવાનો તો. ઈચ્છાઓ અનેક ઉરમાં ખાન પાન સ્પર્શ સુખ ની, એ એવા ભક્ત ની ભક્તિ હરી વધે નહીં વિમુખ ની. આવા ભગત ના થમ પંચ વિષય ની પટારીઓ ઘણી ઘાતે ભરી, પેટ માય પંચ વિષય ના પટારા ભર્યા, ગળા ઉધી ને ભગત થઈને હાલી નીકળ્યા જગત માં, રાફડા ફાટી નીકળ્યા. ભગત તો કઈ માતા નથી લ્યો, અલ્યા એમ ભગત થઈ જવાતું છે. પાંચ વિષયની પટારીઓ ને ગણી ઘાતે ભરી ઘટમાય, નિષ્કુળાનંદ કહે નાથના ઇહ ભક્ત તે ન કહેવાય. એ નિષ્કુળાનંદ કહે નાથના એ ભક્ત તે ન કહેવાય. સ્વામી કે એને ન કહેવાય ભગત. હવે આગે કથા ઝાંઝળી ઋષિ નું આખ્યાન આવે છે, બહુ સરસ સાંભળા જેવો ભક્તો ધ્યાન દે આ કથામાં. વળી ઋષિ હે ક જાણો નામ ઝાંઝળી એટલું નહી, અંદર બચ્ચા મૂક્યા, ઈંડા મૂક્યા અને આગળ જતા ઈંડા માંથી બચ્ચા થયા. કિલબિલાટ કરે ઝાંઝવી ઋષિ ધ્યાનમાં જાગ્યા તો માળા અને માલિક બચ્ચા. ઋષિ ને એમ થયું કે હવે ઉઠું તો આ બચ્ચાનું શું થાય, બેહી રહી એમ. આવી કથા લખી છે. જાણે પંખી ને પીડા ઉપજશે. શું કથા છે, શું આ ભારત ની ધરતી ઉપર માનવો થઈ ગયા છે? એ માયલું આપણા કઈ આવશે કે નહીં આવે? જાણે પંખી ને પીડા ઉપજશે એવી દયા ઘણી દિલમાં, ચારે દિશે જાય ચણ સારું વળી આવી રહે ત્યાં રાત. પંખીડાઓ પછી ઈંડા મટી અંજદ થયા ગયા ઉડી પ્રભા, તોય ચાંદલી જોઈ રહ્યા દિન કેટલાક સુધી વાટ રખે બચ્ચા પાછા આવી પાછા ના આવ્યા પંખી જ્યારે ત્યારે તજો મન ઉચા. સ્વામી કે છે સુનો આ ચાંદલી ની કથા, અરે એના જેવી દયા દિલમાં રાખવી હતી ધરી ધીર, એના જેવી આપણે દયા રાખો. જીણા મોટા જીવનું સહેવું સુખ દુઃખ તે શરીર, આપણે અંગે પીડા આવતા જો થાય સામાન્ય સુખ, આપણે અંગે પીડા આવતા જો થાય સામાન્ય સુખ, તો ભાવે કરીને ભોગવીએ દિલમાં ન માનીએ દુઃખ. હા શું આ કથા ઝાંઝળીની, ઝાંઝળીની ક્યાં કથા? આજકાલ તો કેવું બને ખબર છે, ગાડીમાં બે ને ગાડીમાં તો બારીએ બે વારું બાજે, અમે ક્યાં બીજાને સુખ દુઃખ ની વાત ક્યાં કરવી? મોર બે જાય બારીએ, તમારામાં બે જાય અમારામાં કેવું થાય બોલો? બારીએ હવા આવે ને અને બધું જોવાય જગત ઉત્સાહ ને બારીએ બે. આમાં ઝાંઝળી ઋષિ ની કથા કરી રહ્યો, આપણે અંગે પીડા આવતા જો થાય સામાન્ય સુખ, તો ભાવે કરી ભોગવીએ દિલમાં ન માનીએ દુઃખ. અલ્પજીવ ઉપર વળી રાખવો નહીં એક રોશ રતી, હા જરાય પણ અલ્પજીવ માટે શું રોશ? સ્થાવર જંગમ જીવ ઉપર પર હરે વિહિંસક મતી, હા તો ફુવારા લઈને મંડી પડે બોલો. ઘાણ વાળી દે આમાં ઝાંઝળી ની કથા ક્યાંથી લાવવા આપણે, સમજાતું જ નહીં. દાટો જ ગાડી નાખે બધા એકાંતિક સત્સંગ શિરોમણી પરમ ભક્ત શ્રી, પણ ફુવારો તો વાપરી કોથા જ કાઢ નાખી આવે. પરમ પૂજ્ય સ્વામી એને હાર પહેરાવે છે, હાર અમારું લવન પહેરાય જીવડા ને જીવવા દેજે ભલા માણસ, તને હાર પહેરાવી હું શું કેવું. પછી કે કાળ ઉપર કાળ પડે તારે બીજું શું પડે? તારે કહો કાળ પડે છે એટલું હારું કહો, પથરા નથી પડતા આપણા પાપ જોતા ઉપર થી પથરા પડવા જોઈએ મોટા મોટા શેર શેર ના, સારું કેવાય કાળ પડે? વી વરચી એક વર સારું થયું કહો, તમે જે દિવસ થી દવા શરૂ કરી તે દિવસ થી એક વર સારું થયું? બારે મહિના નદીઓ માં પાણી રહેતા કહો, જે દિવસે આપણા પાણી હતું ને તેથી નદીઓ માં પાણી રહેતા. આપણે બધા લટુ પટુ થઈ ગયા, ગાડીઓ ને દાદૂત વાળા ને કુટર વાળા તાવ એટલે બધાને મારીને ચૂક્યા થઈ જવું, કોખને મારી આપણે લેર થઈ જવું. સુનો આ કથા તો સુનો, અલ્પજીવ ઉપર વળી રાખવો નહીં એક રોષ રતી. અલ્પજીવ ઉપર શું કામ ખાર કરો છો? સ્થાવર જંગમ જીવ ઉપર પર હરવી હિંસક મતી, પર હરવી ખેર ભૂખ્યા મરી જવું પણ કોક ને ન મારવા, હા અને નો પેટ ભરાતું હોય તો ફોડી નાખવું, કોક ના હું કેમ ફોડવા જોઈ, આપણું ફોડી નહીં. સ્વામિનારાયણે માથે લીધું છે મારા થાય ને અન્ન ધન ને આબરૂ નો હું જવાબદાર છું, તો હું કામ બીજાના પેટ ફોડવા પડે? આ નથી મનાતું, નથી હાચું લાગતું? શિક્ષાપત્રી પાળે એને કામ ધર્મ અર્થ અને મોક્ષ ચારે વાના હું આપીશ એમ આપણો બાપ કહી ગયા છે, એનો આપણે વિશ્વાસ નહીં, હરિભગત થઈ ગયા. ભગવાનનો વિશ્વાસ નથી ને હરિભગત કઈ રીતે માની લીધું? હવે આજકાલ એવું બન્યું છે કોઈને એવું તો કહેવાય જ નહીં તમે હરિભગત નથી, ગમે એવા ધંધા કરતો હોય પણ એને કહેવું જ જોઈએ પરમ ભક્ત શ્રી, વખાણવો જ પડે. લ્યો દિંડક ખોટું બહુ વધી ગયું આજકાલ, અહીંયા ખોટા દિંડક બહુ, આ છે ને તેમ છે ને, અડધું તેમાં જ જાય કથા આયોજન હોય ને અડધું વખાણમાં જાય, કોઈ હાર પહેરાવવાનું વખાણમાં. દિંડક ક્યાંથી ગરી ગયું સંપ્રદાયમાં? આવું નતું હા પેલા, એટલું બધું દિંડક નતું તે દિવસે સંપ્રદાયમાં, શુદ્ધિ હતી. જેટલા હતા એટલા શુદ્ધ. હવે ડીંડક વધારે કરી ગયા એટલે ડીંડક વધારે કરવું પડે, છૂટકો નહીં. શું થાય, ન માન આપો, ન વખાણો તો પાછું ખોટું લાગે. બોલો, ભગવાન ના ભક્ત થવું છે આ કથા માંથી સાંભળીને થવું, બીજું હું
પરને પીડા કહું કરવી. સાંભળજો, હવે પરને પીડા કહું કરવી એ તો કામ છે કસાયનું.
સ્વામી કે નિષ્ફળાનંદજી, વહમો લાગતો હોય કેસ કરો ને અક્ષરધામ માં. કસાઈ નું કામ કરે છે ને હરિભગત નું નામ ધરે છે. શું કેવું આને, કહો.
પરને પીડા કહું કરવી, નિષ્ફળાન સ્વામી એ તો કામ છે કસાયનું. સર્વને સુખ થવા ઈચ્છવું એહ કૃત્ય છે સંત સુખદાયનું. એહ મત ખરો હરિ ભક્તનો નવ પીડવા પ્રાણ ધારીને. નિષ્કુળાનંદ નો નાથ રીજે એવું કરવું વિચારીને. એ જ નિષ્કુળાનંદ નો નાથ રીજે એવું કરવું વિચારીને.
આમ ઘણા ને આમ નિષ્કુળાનંદ સ્વામી ને ગાળું દેવાનું મન થતું છે. નિષ્કુળાનંદ સ્વામી હાથ આવે એમ નથી, એટલે મને આમ જોઈને આમ થતું છે. નિષ્કામ તો લખી ગયા પણ આવડવા નો હતો તો વાંધો નતો. આ ગ્રંથ આપણ લ્યો વાંચો. શું કેવું, સુધારો જયારે થતો નથી ને ત્યારે એમ થઈ જાય છે કથા બેન કરીને માળા લઈ લઈએ. નકામાં ગળા ધાણી ને હું કામ પણ હેરાન કરે, ભજન કરી નહીં. એમ માટે કોક સુધરજો એકાદો, આસો આંગળી ઊંચી કરો છો. આજથી દવા છાંટવાનું કોને નિયમ લીધું, હવે દવા નહીં છાંટી ઊંચી આંગળી કરો છો. હું જોઉં મને આમ રાજી પોત થાય. બસ આટલા, હવે જેને છાંટવાની હોય ઊંચી આંગળી કરો 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 કરો. મરદ કહેવાય છે એમાં વાંધો નહીં. હવે કથા આવે છે ઉપમન્યુ ની કથા. ગુરુ ભક્ત ઉપમન્યુ બહુ સરસ આખ્યાન છે. શિષ્ય ગણને ગુરુને વિશે નિષ્ઠા વર્ધક આ આખ્યાન. ભગવાનના ભક્ત સાંભળ પ્રેમથી.
અરુણી ઉપમન્યુ આપત્ય ધોન્ય ના શેષ રે. અરુણી ઉપમન્યુ આપત્ય ધોન્ય ના શેષ રે.
શિષ્ય
જાય જાતે અન્ન પછી જઈ પછી ફરીને અન્ન માંગવા જાય ત્યારે ગુરુ કહે ગરીબ ગ્રહસ્થને ફરી ફરી પીડવા નહીં.
ગરીબ ગ્રહસ્થને વારે વારે માગી તમે પીડો છો કે ફરી માગવા નહીં જવાનું, એક જ વાર જાઓ. બહુ સારું ગુરુજી, નહીં જઈ. હવે ભૂખ્યા રહ્યા, ભિક્ષા માગી ના ગુરુને દઈ દે, ઉપવાસ ઉપર ઉપવાસ પડવા માંડ્યા અરુણી ને ઉપમન્યું ને. પછી ગાય ઉતારવા જાય ને ગુરુજી ની, ત્યાં પડી દૂધ પીવે ગાય.
તારે પય પડી પીને વળી કરે છે તે નિર્વાણ.
ગાય નું દૂધ પીવે, ગુરુ ને ખબર પડી. ગુરુ કહે છે તમે બે દાંડા કરો છો, તમે ગાયો તારવા મોકલો છો, તમે ગાયો નું દૂધ પી જાઓ છો, ખબરદાર દૂધ પીધું તો. શિષ્ય કહે છે ગુરુજી નહીં પીએ.
ત્યારે ગુરુએ પયવચ્છ ફીણની.
પછી આવડા બહુ ભૂખ્યા થયા સમજ્યા. પછી જંગલમાં ગાયો તારવા જાય તો વાછડા ગાય ને ધાવતા હોય ને, એના મોઢામાંથી ફીણ ના ફોહા નીચે પડે. એ ફીણ ના ફોહા પૃથ્વી થી લઈ લઈ અને આ શિષ્ય ફીણ ખાય. આવી રીતે દિવસ કાઢે છે. એની ગુરુ ને ખબર પડી. ત્યારે ગુરુ કહે છે તમે ફીણ કેમ ખાવ છો?
ચોખ્ખી ના પડી, પારી છે ચોખ્ખી ના,
ફીણ નહીં ખાવાના તમને કહ્યું. કારણ કે આ વાછડા બહુ દયાળુ છે, એ તમને ભૂખ્યા જાણીને તમે ફીણ ખાવ છો ને, એટલે કે વધારે આમ ફીણ ના ફોહા પાડે છે, એ ભૂખ્યા રહે છે, માટે તમારે નહીં ખાવાનું ફીણ. હા ગુરુજી નહીં. શું નિષ્ઠા છે! આપણે પાણો લઈ રહ્યો, હું કેવું તમારું રોદો જ લઈ તું હે તક નું ખા બે ટાઈમ ને અમને ના પાડે છો, દોડી નાખ્યો તો લોકો. આપણી નિષ્ઠા એટલે ઘણા ને તો ઠામુકી ગુરુ નિષ્ઠા જ ન હોય. બોલો આમાં અમુક અમુક ને ગુરુ જ નથી. એ કે ગુરુ કોણ? બૈરું મારો ગુરુ. છોકરા છું યા શાલીગ્રામ. પૈસો મારો પરમેશ્વર. સેવા કોની કરું? થઈ ગયું બધું પૂરું. કારણ કે ગુરુ કોકને રાખવા એ તકલીફ છે. કારણ કે ગુરુ માનીએ ને તો ગુરુ કેમ કરવું પડે, એટલે ગુરુ રાખવા જ નહીં. હા પણ એ તો પતિ કેમ કરવું જોઈએ ને, બે જઈ નહીં ઓલી બજારમાં જઈને કોઈની આજ્ઞામાં જ રહેવું નહીં. પૂરું નીત નવા કેટલાય પતિ આવે પણ કોઈની આજ્ઞા પાળવી ન પડે. સુખ નો સુખ અને સ્વતંત્ર ના સ્વતંત્ર, મજા એમ ઘણા હરિભગત એવા છે. સુખ નો સુખ, સ્વતંત્ર ના સ્વતંત્ર. મૂર્ખાઈ ની તો કઈ સીમા છે? કહીએ તો કે આવું કે તાર કે કેવું સારું સારું ગોતી લાવી તો પછી, અને કેતા હો તો વખાણા ચાલુ કરું. ધન છે તમને, 3 કલાક કઈ બેહો છો? ગુરુએ ના કહી છે કે વાછડા ને પીણી નહીં પીવાની. પછી બહુ ભૂખ્યા થયા એટલે ભૂખમાં ભૂખમાં આંકડાના પાન ખાતા. આંકડાના પાન ખાતા માલિક દૂધ એને લઈ અને આંધળા
ગયા. નથી આવતા વાતમાં પડી ગયા છે કૂપમાં.
આવતા કૂપમાં ની કુવામાં પડી ગયા, આંધળા થયા ને એટલે.
એ આયાની વેરા વહી ગઈ.
ગાયો ઘરે ગઈ, શિષ્ય આવ્યા નથી. આવ્યાની વેળા વીતી ગઈ.
ત્યારે ગોતવા ગુરુ નિસર્યા, પોકાર કરતા પડેલ કુવામાં. સામ સામા સાદા કર્યા હે ઉપમન્યો. તો ગયા ગુરુજી
સામ સામા સાદ થયા, ખબર પડી કુવામ પડે. કુવા કાંઠે આવ્યા તોય ધમકાય.
મૂર્ખા તું કુવામ શું કામ પડ્યો મને ખબર? મેં તને ખાવાની ના પાડી એટલે મારું ભૂંડું દેખાડવા તો આચે કરીને આકડાના પાન ખાઈને આંધળો થઈને આચે કરીને કુવામ પડ્યો છો? મારું ખરાબ દેખાડવા મને ફજેત કરવા ઉભો છે? પણ આમ તમ કઈ ઉપર. અને પછી કુવામાંથી કાઢ્યા.
પછી કાઢ્યા
અને પછી કહ્યો ઉપમન્યો તું મારો દાસ.
પછી માથે હાથ મૂક્યા.
ઉપમન્યો તું છો મારો દાસ, મને તે પ્રસન્ન કર્યો, હવે માગ માગ કાંઈક મુજ પાસ. માગ બેટા માગ, તો મારો દાસ માગવાનું તો.
પણ ક્યારે માગવાનું વિચાર તો કરો.
એમ ગુરુની આજ્ઞા જે પાળે પરમ સુજાન,
નિર્વિઘન તે નર થઈને પામે પદ નિર્વાણ. પછી એમ કહેવાય છે આપદ જોમે એમ કીધું કે આ દિવસ સુધી મેં સાધના કરીને જેટલું મેળવ્યું છે એટલું બધું જ તમે અત્યારે જ પ્રાપ્ત થાવ. એટલે જેટલું એના ગુરુને જ્ઞાન નિષ્ઠા જે હતું ને બધું એ જ મિનિટે ઉપમન્યુને મળ્યું. એટલે સ્વામી લખીને આવી રીતે જે વર્તે ખરેખર એ પરમપદ ને પામે છે.
એમ ગુરુની આજ્ઞા જે પાળે પરમા સુજાના, એમ ગુરુની નિર્વિઘ્ન તે પર થઈ પામે પદ નિરવાણ.
મન ગમતું મેલીને જેમ ગુરુ કહે એમ કરે તે જ શિષ્ય સાચા, બાકી તો સંતાપનારા છે ખાલી ગણતરી ના. કુકર કાન ના કીટ સરખા શિષ્ય ન થવું સમજી. હા, કુતરાના કાનમાં ઓલ્યો ગીંગોડો છોટ્યો હોય ને એવા ચેલા ન થવું ગુરુ ને, ખાલી કરવા હારું. ગુરુ વાળે તેમ વળવું અહંતા મમતા મન ની તજી. આવું લખ્યું છે કંઠી તો હાંજ પડે હમણાં હમણાં તો બહે તહી બંધાવે છે. ગુરુ કૃપાએ સુખ પામીએ અને ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન, નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે તો આપે અવિચળ દાન. શું શબ્દ લખાણ? ગુરુ કૃપાએ સુખ પામીએ અને ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન, નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે તો આપે અવિચાર દાન. આટલું અહીંયા ગુરુ નું મહાત્મ્ય લખ્યું છે. ભગવાન ના ભક્ત આ કથાને હૃદય ધારે, સાર ને હૃદય સ્વીકારે. હવે પ્રાય બહુ કમ આખ્યાન બાકી છે, 2-3 જ આખ્યાન બાકી છે. આવતીકાલ સવારે અત્યારે કથા વિરામ પામે છે.